भवसं भवभीति भेदनं सुख संपत करुणानि केतनं व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। वाला भक्तों, विक्रम संवत 2075 कार्तिक सुद सौथ रविवार तारीख 11/11/2018 कुंडल धाम मा શિબિરના સાતમા દિવસે આજે બપોર પછીની કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ ઉતાવળીને આરે કથા મંડપમાં। આપ જાણો છો એમ કાલે સવારે કુંડળધામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનો પંચદશ એટલે કે 15મો પાઠોત્સવ છે। કાલનો દિવસ લાભનો દિવસ, લાભ 5મો દિવસ, આપણા મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનનો બર્થડે, એના જન્મદિવસનો દિવસ। સવારમાં અભિષેક થશે, અભિષેકના દિવ્ય અલૌકિક દર્શનના લાવવાનો દિવસ। અને વાલા ભક્તો, બપોરે આપણી આ 27મી શિબિરની પૂર્ણાવતિ થશે। દિવ્ય અલૌકિક ભાતું લઈને આપણે થોડોક ઘરે આંટો મારવા જશું, પછી પાછા વડોદરા આવી જશું, બરોબર। અહીંયા આપણે 8 દિવસ સુધી જે કમાણી કરી છે એ બધો દિવ્ય અલૌકિક માલ, પૂંજી, મૂડી સુરક્ષિત સ્થળે આપણે મૂકીને પછી પાછા પદયાત્રામાં આવી જાઓ, મંજૂર? મેરે પ્યારે ભક્તો મંજૂર? શું વાત કરો છો તમે બધા, આ વખતે મૂડમાં બહુ છો હો। આ વખતની આખી આમ આમ રોનક જ અલગ પ્રકારની છે। ચોરી નહીં, કોઈ ડખો નહીં, કોઈ દિલ દગડાય નહીં, કોઈ રૂલ્સ તોડવાની વાત નહીં, પદ્ધતિ સરસ બધા ચાલે। ટાઈમ ટુ ટાઈમ જાગે, ટાઈમ ટુ ટાઈમ નાહી ધોઈ લે, ટાઈમ ટુ ટાઈમ પ્રભાત પહેરી મંગળા આરતી, સવારના કીર્તન ધોન, સવારની કથા, બપોરનું સેશન કમ્પ્લીટલી, પાછા વળી બિરાજી જાવ, પાછા વળી બપોરે માનસીન, વળી ભોજન, ભોજન બધું બરાબર, હા ધોનીમાં થોડું ઘણું જઈ આવે હા બધા, એને એમ થાય કે આપણે કોઈ પણ પ્રકારનો લાભ જતો નહીં કરવાનો। હા, એક દી અમે ધૂનમાં ગયા, ત્યાં કોઈ નહોતું, પછી અમે બેઠા પડખે ધૂન હાલતી હતી, સાંભળીને પછી આવતા રહ્યા। જો ભાઈ, આ દુનિયામાં બધા જ માણસો જન્મે છે અને મરે છે, ઘણું બધું લાંબુ જીવે છે પણ ખરા, પણ કોઈ કજ એવી કમાણી કરે છે કે એનો ડંકો વાગી જાય છે, બોલ બાલા થઈ જાય, એ માયલા તમે છો ખરી કમાણી કરનારા ભગવાનના હાચા ભગત। મેં તો તમારા બધાના આચાર્ય મહારાજ આગળ વખાણ ખૂબ કર્યા, હા મેં કીધું આ તો બધા દેશ વિદેશના ખરેખરા ભગત છે, મને કહે સાચું સાચું સ્વામી સાચું। વાલા ભક્તો, ભગવાન રાજી થાય એવું કામ અટાણે થઈ રહ્યું છે, અને ભગવાન રાજી થાય એમાં શું બાકી રહે, કયો મને શું બાકી રહે, કશું નહીં। જેની ઉપર ભગવાન રાજી થયા એને કાંઈ બાકી જ નથી રહેતું, વાત પાયાની એટલી જ છે, ગમે તેમ કરીને ભગવાન રાજી કરી લો। અને ભગવાન રાજી કરી લેવા હોય તો મારે ને તમારે સમજી લેવું જોઈએ કે ભગવાનને શું શું ગમે છે, બરોબર। આવ સીધું તમને કહું કે તમારે તમારા ઘરનાને રાજી કરવા હોય, અરસ પરસ કોઈને, તો એટલું જાણી લેવું જોઈએ કે એમને શું ગમે છે, શાનું શાક ભાવે છે, એટલે તરત રાજી થાય. એમાં શું ના, બોલો ભગવાનને શું ગમે છે કહી દઉં. એમના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખીએ તે ઉપાસના. બોલો ભગવાનને શું ગમે છે કહી દઉં. એમની આજ્ઞાનું ચુસ્તપણે પાલન કરીએ તે, મંધાર્યું ના કરીએ, અને ભગવાનને ગમે, ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે જીવીએ તે. બસ બેમાં બધું આવી ગયું, આજ્ઞા અને ઉપાસના. અક્ષરધામમાં જવાની અદ્ભુત મજબૂત પાંખો આજ્ઞા અને તે. તમે અહીંયા 8 દિવસથી આજ્ઞા ઉપાસનામાં ખડે પગે ઊભા છો તે અમે ભાળીએ છીએ ને, અમને બહુ ગમ્યું ને. આ વખતે અમે તમારા ઉપર રાજી થઈ ગયા છીએ ને ખરેખર. હા હા, તમારી હારે મારે વડતાલ પદયાત્રામાં આવવું છે ને, એટલે મને રાજી કર્યો એટલે મારે આવવું પડે ને. આપણે હલાય એટલું હાલવું છે ને, પછી ગાડીમાં બેસી જવું છે ને, પછી ત્યાં કથા કરવાની છે, એટલે પછી બધું દુખતું હોય ને કથા કરવા બેસી, એમાં વાંધો નો. અને મને જો સાધુ છૂટ આપે ને તો ઠેઠ સુધી હાલું. આપણે પાછા સાધુનું માનીએ ને, સાધુ પાછા કે બેસી જાઓ બેસી જાઓ, પછી બધા કોચવાણ્યા કરે તો આપણી તબિયત ન બગડવાની હોય તો એના કોચવાણને લઈને બધું ગૂંચવણી થાય ને બગડે. હા, પછી ત્યાં જઈને લાંબા લહ થઈ જઈ ત્યારે પેલા યજમાન કહેશે, તાર મેં આટલો બધો ખર્ચો કર્યો એનું શું ભાઈ? આ સ્વામી તમારી કથા રાખીને તમે લાંબા થઈને સૂતા, તારી અપદ યાત્રા હવનું માનીને જરાક ગોડીમાં બેસી ગયા હોત તો હે ડાયા થઈને. એટલે આપણે આ વખતે તો બહુ મનનું ધૈર્યું નથી કરવું. એમ બે વાર કર્યું, 2-3 વાર મનનું ધાર્યું કર્યું, પણ આ વખતે નહીં. વારે વારે મનનું ધાર્યું ન કરાય, એકાદ વાર કરીએ તો ઠીક છે, બધા માફ કરે. શું કહો છો મહાત્માઓ? હે મહાત્માઓ, એટલે બોલો ને, આમને બરોબર જમાડવાની જરૂર છે, બોલો. અને આ તબલા વાળાને તો ખાસ તો જ બરોબર વાગે. આ ભૂખ્યા તે કાંઈ તબલા વાગતા હશે, અને હું હરખું વગાડજો, નહીં તો રોજ બપોરે 7-8 લાડુ ખાવા પડશે. બરોબર વગાડો તો છુટકારો થાય. તો વાગવું જોઈએ બરોબર, આમ ઊભા થઈ જવા જોઈએ બધા. તો પહેલાં સારું વગાડતા હતા, પણ હમણાં આ તપશ્ચર્યા ચડી લાગે છે. આ ભૂલી ગયા હો, હમણાંથી વગાડ્યું ન હોય ને એટલે પછી કાંડામાં જોર ન રહ્યું હોય. આ વસ્તુ તો બધી એવી, રોજ રિયાઝ રાખો તો થાય, રિયાઝ થોડા દી છૂટી જાય ને તો પાછું હાવ બધું છૂટી જાય. વાલા ભક્તો, કેટલા પદ આયા આપણે? 10. તમને યાદ છે હો? હે, આઈ ગઈ મજા હો આપણને? પ્રથમ શ્રી હરિને રે, આ ચેષ્ટાની કથા કરવામાં આટલી બધી મજા આવશે એવી મને કલ્પના જ નહીં. ખરેખર હવે ખબર પડી કે કથા તો જ્યારે કરવી હોય ત્યારે સ્વાભાવિક ચેષ્ટાની જ કરાય, મજા માત્ર આમાં છે. આમ તો સંતો કહેતા હતા કે ભગવાનના ચરિત્રમાં શાંતિ છે, સુખ છે, આનંદ છે. શ્રીજી મહારાજે કહેતા હતા કે અમારા ચરિત્રમાં જ શાંતિ છે. મુક્તાનંદ સ્વામી, તમે કાં સમજો નહીં, અમારા ચરિત્ર લીલા ચરિત્ર સંભારો, એમાં કલ્યાણ છે. પણ એમ થતું તું કહો એમાં શું કલ્યાણ હશે? પણ આ વખતે આ વાત જાણે આમ હૃદયમાં આપણને હાવ પડી ગઈ કે બાકી જલસા આમાં છે, સુખ આમાં છે, મજા આમાં છે. ભગવાનના ચરિત્રમાં શાંતિ છે એ વાત પાકી પાકી, શ્રીજી મહારાજની વાત સાચી સાચી, સંતોની વાત સાચી, શાસ્ત્રોની વાત સાચી, આપણી વાત ખોટી. આપણે એમ થાય કે યમદંડની કથા કરીએ ને જમદૂત આવે ને બધાને ધોકાવે તો માણા ડરે ને સીધા થઈ જાય ને ધર્મ નિયમ પાળવા માંડે, એમાં મજા. ના ના ના, મહારાજનો મહિમા આવે ને હરિભગતને મહારાજને મળવાનું મન થાય ને મહારાજમાં હેત થાય ને મહારાજમાં હેત થાય, પછી હેતે કરીને ભગવાનની આજ્ઞા પાળે ને ભજન કરે સેવા કરે, એમાં મજા છે. હા હા, પ્રેમ કરાવીને ભગવાનમાં જોડીએ એ વસ્તુ અલૌકિક છે, ડરાવીને ભગવાનમાં જોડીએ એ અલૌકિક નહીં. ઠીક છે, યમદંડનો ડર આપીએ ને માણસ બીવેન ભજન કરે, પણ એ જરા ત્રાસવાળું. પણ ભગવાનનો મહિમા કહીએ ને ભગવાનમાં હેત થાય ને લોકો પ્રેમથી ભજન માંડે કરવા, પ્રેમથી વહેલા ઉઠે, પ્રેમથી હળીમળીને રહે, પ્રેમથી કથા કીર્તન સાંભળે, પ્રેમથી થાય એવું બીજું એકેય નહીં. આ ચેષ્ટા છે એ પ્રેમથી પ્રભુમાં જોડે એવી અદ્ભુત અલૌકિક ચીજ છે. આપણે અનુભવ કરી લીધો. પહેલાં તો અમને વિચાર થયો કે આ પ્રથમ શ્રી હરિને રે આમાં કેવી રીતે કથા કરવી એમ, અને સીધું સાધુને કમ્પ્લેટ આમ આવડી જાય એવું જ હોય, હવને ઉડી નાખે પડે એવું હોય તો તો સંપ્રદાયમાં આજ બહે વરહ થયા. કેટલાય લોકોએ ચેષ્ટા ઉપર કથા ન કરી હોય, પણ બધાને મને લાગે મારી જેમ જ મૂંઝવણ હશે કે પણ આમાં કેવી રીતે કથા કરવી એમ. પણ હવે આપણી મૂંઝવણ તો મહારાજે કાઢી નાખી. હવે ભગવાન સ્વામિનારાયણ અનેક કથાકાર વક્તાઓ સંતોની મૂંઝવણ પણ કાઢી જ નાખશે, અને જ્યાં ત્યાં નિસેવકને રે પોતે પ્રગટ્યા રે આવું જ્યાં ત્યાં થવા લાગશે. અને આનંદ મહારાજ આપે છે, આ તો શ્રીજી મહારાજ સુખ આપે છે. મને આપણે પેલી કથા આવી હતી ને એ મને એટલી બધી યાદ રહી ગઈ. તમને ખબર છે એકવાર મહારાજ ચોકમાં બેઠા હતા ને પાણી છાંટ્યું હતું, શીતળ છાયા હતા ને મહારાજ દર્શન દેતા હતા ને આમ બધું બહુ બધું વાતાવરણ સરસ હતું ને પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ આવી સરસ શાંતિ કાયમ કેવી રીતે રહે? ત્યારે મહારાજ કે સ્વામી આ ઝાડવાઓ છે, આ વાતાવરણ સારું છે, આ ચોકમાં પાણી છાંટ્યું છે, એને લઈને શાંતિ નથી, ચોખ્ખી ના પાડી દીધી. હો સાંભળી લેજો, આ વિદેશના હરિભગત અહીંયા આવીને બેઠા છે એને લઈને શાંતિ નથી. ખરેખર આ આટલી બધી પોળી જગ્યા છે એને લઈને શાંતિ નથી, આ કુંડલમાં આટલા બધા ઝાડવા છે એનો છાંયો છે એને લઈને શાંતિ નથી, આવો મોટો કથા મંડપ છે, પંખા ફરે છે, સુંદર આ સાઉન્ડની વ્યવસ્થા છે, આપણા વિડિયા ફોટા ઉતરે છે એને લઈને શાંતિ નથી. ભાઈ નથી, હા આ તમને કીધું, રોજ સારી સારી રસોઈ બને છે, આપણને બધા પ્રેમથી જમાડે છે, એને લઈને શાંતિ નથી. હો મહારાજ કે શાંતિ તો અમારી મૂર્તિમાં છે અને અમારી ઉપસ્થિતિને કારણે શાંતિ છે. આ શિબિરમાં સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિને લઈને આ બધો આનંદ છે. હું કે તમે નાના કે મોટા, દેશના કે વિદેશના, જે કોઈ જેટલા શ્રીજી મહારાજને સંભાળશે એટલા અંદરથી ઠરશે, એને ટાઢું ટાઢું થાય. સુખ માત્ર, શાંતિ માત્ર, આનંદ માત્ર પ્રાણ પ્યારા શ્રી હરિજી મહારાજને લઈને છે, એને આધારે છે, એનો આપેલો છે, એની ઉપસ્થિતિને કારણે છે. આ વાત મને બહુ ગમી, એટલી બધી ગમી કે એની વાત કરોમાં. જો આપણે પરમેશ્વરને આપણી સાથે પ્રેમથી રાખીએ, એનું સ્મરણ કરીએ, એનામાં મન રાખીએ, એમને બહુ જ હેત કરીએ, તો શાંતિ આપણી મુઠ્ઠીમાં, સુખ આપણી મુઠ્ઠીમાં, આનંદ આપણી મુઠ્ઠીમાં, લીલા લહેર ને લીલા લહેર જ રહે. પણ ભગવાન ભૂલી જઈએ અને બીજી ત્રીજી વાતનો આપણે કેફ લાવીએ ને એના ઘમંડમાં, અભિમાનમાં આપણે આપણી જાતને સુખી અને સમૃદ્ધ માનવા માંડીએ, તો સમજી લેજો ક્ષણ બે ક્ષણમાં બધી જ શાંતિ ખતમ થશે અને ઉદ્વેગ, ભય, હતાશા, નિરાશા ઘેરી વળશે આપણને. હો માટે શાંતિ જોઈતી હોય એને સતત શ્રી હરિજીનું સ્મરણ જારી રાખવું. વાત તમે સમજી ગયા કે ન સમજી ગયા મારા વાલીડાઓ? આપણે શાંતિ આરે વેર કરવું છે, શાંતિ જોતી છે, તો સ્મરણ રાખો. જે ભગવાનને ભજે છે, ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનને માટે જીવે છે, ભગવાનની આજ્ઞા પાળે છે, ભગવાનને અર્થે શ્વાસે શ્વાસ લે છે અને લોહીનો કણે કણ ભગવાનને અર્થે બાળે છે, એને શ્રીજી મહારાજ આનંદના ઓઘ વાળે છે, આનંદના ઢગલે ઢગલા કરી દે છે. હા હા, એના ટેન્શન મટાડી દે, ઉદ્વેગ મટાડી દે, અશાંતિ મટાડી દે, એના હૃદયનો તાપ મટાડી દે, એને કાંઈક ભય હોય તો મટાડી દે, કોઈ વિઘ્ન એને આવનારું હોય તો ભગવાન ટાળી દે, એના કર્મના નબળા ખાતા પણ બાળી દે, એના કારણ શરીરને ટાળી દે, એને પુરુષોત્તમ નારાયણ બ્રહ્માકાર કરી મેલે અને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનો સર્વસ્વ આનંદ એને ન્યોછાવર કરી દે. મારા બાપ, આવા ભગવાન મળે નહીં. હે આવા મારો નાથ ક્યાંથી મળે? સર્વોપરી સ્વામિનારાયણ નાથ એને જાયલો છે આપણો હાથ. હા હા, એટલે આપણે વડતાલ જાશું બધા સાથો સાથ. લે જામી હવે જુઓ. હે મુનિ બાપા, જુઓ તમારે આવવું છે ને, ગાડીમાં બેહવા નહીં દઉં, આ તમને કીધું. લાડવા ખાવા આપશું, અટાણથી તમે પાંચ પાંચ મોતિયા જમવા માંડો, તાકાત આવી જાય એટલે વડતાલ ઝટ આવી જાય. વાલા ભક્તો, પ્રેમી ભક્તને માટે પુરુષોત્તમ શુંનું શું કરી નાખે? સાંભળ્યું તમે? પ્રેમી ભક્તને માટે હો. હા, ભગવાન તો બહુ સમજણા, માણસો નો સમજે પણ મહારાજ સમજો, માણસો નો સમજો. માણસને ક્યાં ખબર પડે છે કોના દિલમાં ભગવાન પ્રત્યે કેટલો પ્રેમ છે, કોનું દિલ ભગવાનમાં લલચાઈ રહ્યું છે, ખેંચાઈ રહ્યું છે? ભગવાનના દર્શન વિના, સંતના દર્શન વિના કોની છાતી ફાટું ફાટું થાય છે એની મનન તમને કાંઈ ખબર છે? અંતર્યામી તો બધું જાણે છે. અંતર્યામીને બધા વાઇબ્રેશનો સતત અનુભવાય છે કે આટલા આટલા ભાઈ બહેન મારા માટે તલસી રહ્યા છે, તલસી વલવલી રહ્યા છે, માટે મારે એના હૃદયમાં સતત બિરાજમાન રહેવું, મારે એના બધા જ મારી ભક્તિના મારી દર્શનના જે વિઘ્નો હોય એ ટાળી દેવા. ભેંસ જાળમાં બે પ્રસંગ એવા બન્યા, આદમી કાંઈ સમજ્યા જ નહીં. બોલો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે બે વખત પોતાના પ્રેમી જે જીવાત્માઓ છે એના આનંદને ખાતર કાંઈક ને કાંઈક લીલા કરે છે. બે વખત એ બે પ્રસંગ મારે તમને કહેવા છે, જો તમે રાજી હો તો. અરે, એકવાર સ્વામિનારાયણ ભગવાન ભેંસજાળ ગામમાં ગયા હતા અને ત્યાં ચાંદબા કરીને એક બહુ મોટા મુક્ત શ્રીજી મહારાજના ભક્ત હતા. ત્યાંની અમુક બહેનોને પુરુષોત્તમ નારાયણ ઓળખાઈ ગયા હતા, એટલે હૃદય એનું પુરુષોત્તમ નારાયણ પાછળ પાગલ થઈ ગયેલું. ભગવાનના દર્શન વિના રહેવાય નહીં. મહારાજ મહારાજ હૃદયમાં એની મેળે મેળે થયા કરે, કરવું ન પડે મારા બાપ, ઓટોમેટિક સ્મરણ થયા જ કરે. અરે, બંધ કરવું હોય તોય થાય નહીં. સમજ્યા તમે? એ વાત છે. તો મહારાજ ગયેલા ત્યાં દરબારમાં ઉતર્યા અને દરબારી બહેનોને અજલમાં રહેવાનું હોય, આમ બહુ કાંઈ મોં રહેવાય નહીં, થોડા ઘણા પડદા આઘા કરીને આમ જોવે, પણ આડા પુરુષો હોય એટલે બહેનોને દર્શન થાય નહીં, ચિત્તમાં ઘણી ચટપટ થાય અને મનમાં મનમાં એમ થાય, કોક તો આદમી સમજો, તમને તો પુરુષનો દેહ છે અને ભગવાન આગળ જઈને બેસવા મળે, પડખે જઈને તમારે વાત કરવા મળે, પરમેશ્વરનો ચરણ કરશે કરવા મળે, અને અમારા દેહ બાયરાનો અમારે ત્યાં આવાય નહીં, મર્યાદાનું તો બહુ અમારે ધ્યાન રાખવું પડે, નહીં તો રાજીપો થવાને બદલે કુરાજીપો થાય, થોડું ગરડ્યા હોઈએ તેય ઢોળાઈ જાય. પણ હે પુરુષો, કાંઈક તો અમારા દિલનો પ્રેમ, અમારા દિલની વેદના, અમને પણ દર્શનની ભૂખ હોય હોય, એલા કાંઈક સમજો. આડા નાડા આડા નાડા જ્યાં હોય ને, ન દર્શન કરવા હોય તોય અમથે અમથું અસ્તિત્વ ખડું કરવા આમ આડા ખોડાણા હોય, કોઈને દર્શન ન કરવા દેવા એવું પાકું નિયમ લઈને આ દુનિયામાં કોઈ જન્મ હોય તો પુરુષો. ગાયકવાડી ખાંભા સમજે જ નહીં ને કાંઈ બીજા પણ દર્શન કરનારા છે, બીજાને પણ પ્રેમ છે, બીજાને લાભ લેવો છે. આપણે દર્શન ઘણા થઈ ગયા, અમથી આપણે કાંઈ એવી દર્શનની તાણ નથી. કાંઈક બીજાને દર્શન થાય એમ કાંઈક કોકનું જોઈને આડા ન ઊભા રહીએ ને થોડાક પડકે રહીએ, કોકને દર્શન થવા દઈએ. આપણે કરી લીધા હોય તો હવે સાઈડમાં જઈએ, બીજાને લાભ લેવા દઈએ. આવી વાત ન સમજતી હોય એવી જો કોઈ કજાયત હોય તો દાઢી મૂછવાળી. સમજ્યા? ભગવાન શ્રી હરિને પણ એમ થાય કે અલ્યા તમને એવો કાંઈ પ્રેમ નથી, બહુ દર્શન વિના તમે કાંઈ ઊંધા પડી જતા નથી, પણ આડા ઊભા રહ્યો છો, તમારો એ ધર્મ પાકો આડું રહેવું. એ ગાયકવાડી ખાંભાઓ થોડાક ખહો તો કોકને દર્શન થાય, પણ આ ખાંભા કહે સાચું કહેજો. હે ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે ઓજલમાં રહેલી દરબારી બહેનોને એટલી બધી દિલમાં ચટપટ થઈ કે હવે આવડા આઘા પાસા જાય તો અમને દર્શન થાય, પણ આઘા પાસા જાય તો એ બડકમદા પુરુષો છે ના, એ પુરુષો છે ના, એમ તો કોઈનો ખ્યાલ જ ન હોય, પોતાનો ઘણા નથી હોતો. એટલે નો આઘા ગયા તો ન જ આઘા ગયા. મહારાજ બેઠા હતા, વાતો કરતા હતા, બહેનો અંદર ઓરડામાં હતા, પડદા હોહરા બારણાની તળેથી આમ તેમ ફાંફોળિયા મારે, પણ ક્યાંયથી ભગવાનના દર્શન થયા નહીં ને અકળામણ એટલી બધી થઈ ને પછી તો પુરુષોને જે ગાળો દેવા માંડ્યું બેઠ્યું બેઠ્યું. ભમરાળાવ તમારું નખો જ જાય, રોયા રાંડો નાવ તમને તો કાંઈ ભાન જ નથી, તમારો ઓટલો વાળું રાજ્ય કૂટું, કાંઈથી તમે આટલા બધા અબુદ્ધ ભેગા થઈ ગયા છો, આમાં એકય બુદ્ધ નથી. ચોપડે તો પછી સમજો નહીં તો પછી ભગવાન તો સમજે, ઓય માણા ન સમજ્યા, પછી મહારાજ સમજ્યા. મહારાજ અચાનક ઊભા થઈ ગયા, ઊભા થઈને રસ્તા બહાર સમજ્યા, અને પોતાના જોડા પહેર્યા મહારાજે, મોજડિયું જોડા કંઈક ગતાવ્યું, અને પછી છે ને રસ્તે આમ જાય આમ આવે. પેલા દરબારો કે પણ ભણવું મહારાજ, આમ આમ આ ક્યાં આટા મારવા માર્યા, આમ ભણવું બેહો. મહારાજ કે ઘણું બેહવું છે, પણ આ જોડા કોકે નવા લાવી દીધા છે અને પલોટવા પડે એવું છે. પલોટવામાં આજની પ્રજા સમજશે નહીં. નવા નવા વાછડાઓ બળદ હોય ને બળદ, એને સીધું હાતીડે હાલતા આવડે નહીં, એને થોડા પલોટવા પડે, એટલે કે ટ્રેનિંગ દેવી પડે. પછી એ બળદ ગાડે જૂતે હાતીડે જૂતે હાલડે જૂતે રસ્તા ઉપર વ્યવસ્થિત ચાલે, આડું ઉડું ખેહે નહીં, ગાડું ઊંધું નાખે નહીં, ટ્રેનિંગ આપેલા. પલોટવા એટલે ટ્રેનિંગ દેવી પડે બળદને. મહારાજ કે આ નવા જોડા છે, આને ટ્રેનિંગની ખાસ જરૂર છે, એટલે મારે અત્યારે આને ટ્રેનિંગ આપવી પડે એમ છે. શું કામ રોડે નીકળી ગયા? કેમ જે ઉપલા માળેની બારીએથી બહેનોને રોડ ઉપર હાલતા મહારાજના દર્શન થાય એવી વ્યવસ્થા હતી. આદમી કોઈ સમજ્યા નહીં, તાર ભગવાન સમજ્યા. યાદ રાખજો, આપણે જેથી સમજતા નથી તેથી ભગવાનને સમજવું પડે છે, અને ભગવાન જેથી સમજે ને તેથી આપણે નમવું પડે છે, પછી નથી હાલતું આપણું કાંઈ. મહારાજ રોડે આમથી ને આમ જાય અને આદમી પૂછે કે મહારાજ હવે અહીં બેહો ને હું આમ ત્યાં માટા મારો? મહારાજને એવું કહેવાય કે તમે કોઈ સમજ્યા નહીં એટલે મારે સમજવું પડ્યું, આ બહેનો અકળાણી અમારા દર્શન માટે એટલે અમારે રોડે નીકળી જવું પડ્યું, હવે ઝરૂખામાંથી અને આરામથી અમારા દર્શન થાય, હવે તમે કોઈ આડા નડી શકો નહીં. ઉભા રહ્યો સાના માના જ્યાં બેઠા હોય ત્યાં ઊભા હોય ત્યાં આમ જાય ને આમ જાય. હે કે અમે જોડા પલોટીએ છીએ, ટ્રેનિંગ બરાબર આપવી પડે એમ છે, હાવ નવા છે મોવા, આને ખબર ન પડે કેમ પગમાં રહેવાય ને કેમ હલાય, ટ્રેનિંગ બરાબર આપી. બોલો, સાંભળ્યું કે ન સાંભળ્યું તમે લોકોએ? મને લાગે તમે લોકો કાંઈ નહીં સાંભળો કોઈ નહીં. નિસેવકને રે સુખ દેવાને કાજ પોતે પ્રગટ્યારે પુરુષોત્તમ મહારાજ. જોડાને ટ્રેનિંગ આપીને પણ નિસેવકને સુખ આપ્યું, આડા મંગવાતા સુખ દેવામાં આપ્યું લ્યો ને, આડશ ટાળી. હવે સાંભળજો, ઈના ઈ ગામમાં બીજી ઘટના બની. મને લાગે એ ગામમાં થોડુંક એવું જ લાગે છે, આ બાકી ઘણા સમજણા હોય છે, બચારા ઘણા વ્યવસ્થા કરે છે, અને કહીએ તો ઘણાને ત્યાં જ ધ્યાન હોય છે, ભગવાનમાં નહીં સંતોમાં નહીં. બહેનોને કેમ છે? બહેનને તકલીફ નથી ને? બહેનો 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 આ ખોટું હાલો આવ વેવલીનો. એટલે આરા કામ પૂરતું કામ રખાય, પછી એટલું બધું શું બહેનોનું માધ્યમ, હા વધારે પડતું આને શું હવે કહેવું આપણે, દર્શન દેવા માડા નો રહેવું એમ કહું છું. પછી પાછું તમે પછી સોરી હો, આપણે વિવેકનું અપમાન કરતા નથી, પણ આપણે બેલેન્સ તો રાખવું પડે. વાલા ભક્તો, એકવાર મહારાજ ભેંસજાળ પધાર્યા હતા અને ગરાશિયા બાઈઓ અને ઓજલ હતી, તેથી મહારાજને કહેવડાવ્યું છે, મહારાજ આ આદમી કોઈ સમજે નહીં, આગા પાછા થાય નહીં, અમારે દર્શનનો મેળ ખાય નહીં, માટે અમારે દર્શન શી રીતે થાય? કોની હારે કહેવડાવ્યું એ સમાચાર નથી, પણ કહેવડાવ્યું એમ લખ્યું છે અક્ષરાનંદ સ્વામીએ 336મી વાતમાં. મને લાગે કોઈક છોકરાને મોકલ્યો હશે. અમારે દર્શન શી રીતે થાય? મહારાજ બહેનો એવું કે દર્શન, ત્યારે મહારાજે ઓલાને કીધું કે તું અંદર જઈને કહેજે, રાતે બધા હોઈ જાય ત્યારે તમે આવજો. છે ને મહારાજનો ખેલ કેવો જો, કે રાતે બધા દરબારો બરાબર હોઈ જાય પછી તમે આવજો. બહેનો કે કાંઈ વાંધો નહીં. અને વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ રાતે એક ઓરડામાં પડ્યા છે, મૂળજી બ્રહ્મચારીની પાસે જ પડ્યા છે, અને મૂળજી બ્રહ્મચારી મહાચતુર, કેમ જે મહારાજે ઘરાણા પહેર્યા હોય, કિંમતી વસ્ત્રો હોય, બધી વસ્તુ હોય મહારાજની, ચાંદીનો લોટો, ચાંદીની ઘોડીને અબઘોરું. હવે અજાણ્યા ગામમાં કોક આવીને ચોરી કરી જાય તો બ્રહ્મચારીએ અંદરથી બારણા બરાબર બંધ કર્યા, અને મહારાજને એવું કહેવાય નહીં, બારણા ખુલ્લા રાખજો, કોક આવવાનું છે. એટલે અમુક વાત કરાય ને અમુક ન કરાય, બારણા બંધ કરેલા. મહારાજે આમંત્રણ આપી દીધેલું, પણ બારણા ખુલ્લા રાખવાની વાત હાવ મહારાજે ભૂલી ગયેલા. સમજ્યા કે ન સમજ્યા? અને ખખડભગ ભરતો થાય નહીં, નહીતર પાછા બીજા જાગી જાય, હું છે હું છે આ બધું હું છે. અરે બહુ જાળવવું પડે બાપા. પછી તો શું થયું, રાતના 12 વાગ્યા, ચાંદબાન બીજી બહેનો હૂતું છે જ કોણ, એ તો એ જ રાહમાં હતા કે આ બધા હરખા નાખોરા બોલાવે પછી જઈએ. અને બરોબર નાખોરા બોલવા માંડ્યા, નાકના શ્વાસે કરીને કેટલાકની મૂછો તો ઊંચી નીચી થવા માંડી, ઉંદડીની પૂંછડી જેમ. બહેનોએ જોયું હવે પહોંચ્યા, લ્યો બધા મરદ મુશાળા હવે ઊંડા ઉતરી ગયા છે, જ્યાં ગયા હોય ત્યાં, પણ અહીં કોઈ અટાણ નથી. હાલો, પછી બધી બાઈઓ ભેગી થઈને મહારાજ જે ઓરડામાં ઉતર્યા હતા ત્યાં આવ્યા, આમ તેમ બારણાને ધીમે રહીને ધક્કા માર્યા, પણ સાહેબ બધું લોક, કંઈ મેળ પડ્યો નહીં. પછી બધી બહેનો એવી અકળાણી એવી અકળાણી, હવે આનું કરવું હું, હવે આમાં જાવું કેમ, આમંત્રણ દઈને પાછા બારણા વાંચીને હોઈ જાય, હવે આ પુરુષને મૂળ તો પુરુષને કે આ લે કરી વાત. એટલે આ બધા સમજ્યા ને આ ન સમજ્યા કે આપણને. પછી બહેનો કે આપણે સાહસી બાઈઓ ગણાય, મુજાઈ નહીં કે છે. અલી એ કોશ લાવો કોશ લાવો, આ માટીના ભીતડા અને આપણે ક્યાં બહુ ગઢ જેવા જાડા કર્યા છે, આ તો અંદરની દિવાલો કહેવાય. એક ઓરડામાં બીલા ઓરડામાં ફાંકવું પડતા વાર કેટલી કે છે. કોશ લાવ્યા, હં ઘડીક ઓલી બહેને થોડાક ગાબડા પાડ્યા ને થોડાક ઓલી બહેને પાડ્યા ને પાડી દીધું ફાંકોરું, બોલો. અને ભગવાન સ્વામિનારાયણ હુતા હુતા અંતર્યામીપણે જાણે છે કે હવે ફાંકવું પડે છે, થોડી થોડી ધબધબાટી તો બોલે. એટલે મહારાજે એના જે સેવકો હતા ને એને બરાબર ઘાટી ઊંઘ મૂકી દીધી, ને તારે એ ઊભા થાય કોણ ફાંકવું પડે. પછી મહારાજને ઘાટી ઊંઘ મૂકવી પડી. મૂળજી બ્રહ્મચારી તથા નાજા જોગ્યા વગેરે સૌ મહારાજ પાસે હુતા હતા, તેને મહારાજે એવી ઊંઘ મેલી કે એટલા બધા નાખોરા બોલાવે તે ફાંકા પાડવાની કોશનો અવાજ એમાં ડટાઈ જાય. તો આદમીના બૂમ બરાડામાં છોકરાની ચીચિયારો ક્યાંય સમાઈ ગઈ, પડી ગયું ફાંકો. સમજ્યા? ચાંદબા આવ્યા, બધી બહેનો પાછળ પાછળ આવી. મહારાજ કે ધીરે ધીરે આ લોકોને પગ ન ઓડી જાય, નહીતર પાછા જાગશે આ બધું હું છે અહીંયા. કેવા ભગવાન છે બોલો, રંગીલા ભગવાન છે, મસ્ત મજાના ભગવાન છે. એને આવડે એવું કોઈને આવડે? એક વાત કહી દઉં ખાનગીમાં, પરમેશ્વર પ્રેમ માગે છે, પ્રેમ ભાવ માગે છે, ભાવ. પ્રેમ ભાવ વર્ષે આપણે વ્યતીત કરી ચૂક્યા, બરાબર, પ્રેમ ભાવ આપણને થયો નહીં, એટલે આપણે મહિમા વર્ષે લાવ્યા. કેમ? જે મહિમા વગર પ્રેમ શક્ય નથી એ તો આવ ભૂલી ગયા હતા, એટલે મહિમા વર્ષે લાવ્યા. હવે આ મહિમા વિચારીશું મહારાજનો, એટલે મહારાજમાં પ્રેમ થશે. મહારાજમાં પ્રેમ કરવાનો એટલું જ આપણે કરવાનું, બાકી બધું કરતા એને આવડે છે. કોને જગાડવો, કોને હુવાડી દેવો, કોને દૂર કરી દેવો, કોને નજીક લેવો, કોને દર્શન દેવા, કોને ન દેવા, બધી કળા એને ફાવે છે. આપણે શું કરવાનું છે? પ્રેમ, પ્રેમ, પ્રેમ. શું? પણ આપણે જ નકરો વેમ જ કરીએ છીએ, વેમ, વેમ, વેમ. એટલે આ વેમ નહીં, પ્રેમ એ કરવાનો છે, માત્ર પ્રેમ. પછી જો કરે છે વાલો કેમ, કરીએ એકવાર પ્રેમ. પછી મહારાજ કે ધીરે 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 બધા આવી જાઓ. બધી બહેનો આવી ગઈ. ભગવાન સ્વામિનારાયણે એ રીતે પોતાના પોઢવાના ઓરડામાં ચાંદબા વગેરે ગરાસણી બાઈઓને બોલાવીને રાત્રે દર્શન આપ્યા. થોડોક કંઈક સત્સંગ કર્યો હોય એવું લાગે છે, કાંઈ હાવ દર્શન નહીં, થોડી વાતો ચિતો ખબર અંતર આ છે તે છે. અને પછી મહારાજ કે હવે નીકળો બહાર, આ હવાર થવાયું, આમાંથી એકાદો જાગશે કાં તો કોક બીજા જાગશે બહારથી, તમને જોહે કે આ બધું ગઈ ક્યાં લ્યા, આ ખાટલા કાં ખાલી, પ્રોબ્લેમ થાય. ભેંસજાળની લીલા છે, ગામનું નામ જ ભેંસજાળ. પછી ચાંદબા કે મહારાજ હવે જઈએ છીએ પણ શું બહુ ઉતાવળ. તો કે પણ આ બધું બીક લાગે ને, તક તમને બીક લાગે? ત્યારે પ્રભુ બોલ્યા, અમે પુરુષોત્તમ નારાયણ ખરા, અમે મહારાજ, પણ માણસોથી તો અમે બીએ હો. હા, માણસોથી તો અમે બીએ, માણસો એટલે માણસો. ત્યારે ચાંદબા કે હારું જતા રહીએ હાલો, પણ મહારાજ કાંઈક પ્રસાદીની વસ્તુ અમને યાદી માટે આપો, કાંઈક પ્રસાદીની વસ્તુ અમારે કાયમ યાદી રહે એને માટે તમે દો. ત્યારે મહારાજ કહે, એ તો બધું મૂળજી બ્રહ્મચારીને ખબર હોય કે કઈ વસ્તુ કોકને આપ્યા જેવી છે, એને જગાડાય નહીં અટાણે, તો પ્રોબ્લેમ થયો, હવે આપવું હું. પછી મહારાજ એ ચોરસાનું ગોદડું વઢ્યું હતું, ચોખંડું ગોદડું. મહારાજ કે લ્યો આ ગોદડું લઈ જાઓ, બીજું હું. પછી એને ગોદડું આપી દીધું, અને ગોદડું લઈને બધી બાઈઓ ગઈ, સમજ્યા? અને જેવી બાઈઓ બહાર ગઈ, એવી જ મહારાજે બૂમ ભરાડી શરૂ કરી તરત જ. અરે અમારું ગોદડું ચોર લઈ ગયા, ગોદડું ચોર લઈ ગયા, અલ્યા એ કોઈ જાગો, ગોદડું ચોર લઈ ગયા. આવી લીલા શરૂ કરી, હો નિસેવકને રે પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ માં. ગોદડું, ગોદડું, ગોદડું. એટલે બ્રહ્મચારી જાગ્યા, નાજો જોગ્યો જાગ્યા, શું છે આ બૂમ ભરાડે, ગોદડું લઈ ગયા. ગોદડું નાજો જોગ્યો કે માળા આવ્યા ક્યાંથી, ત્યાં દિવાલમાં ફાંકોર ઉપાડી ગયો, અહીંથી અહીંથી. મહારાજ કે ન્યાથી ફાંકું ઉપાડીને ચોર આવ્યા. એટલે આ મુવા અમને લઈ જાય તોય તમે કોઈ જાગો એવા છો? આ ગોદડું અમારું લઈ ગયા. બ્રહ્મચારીએ મહારાજની હામું જોયું કે આ પુરુષોત્તમ નારાયણ આનું ગોદડું કોણ લઈ જનારો સિનેમો છે. બ્રહ્મચારી કે મહારાજ ખોટી બૂમ બરાબર કરોમાં, કોકને આપી દીધું હશે. મહારાજ કે આવું બ્રહ્મચારી, હા હા, તમે દાનેશ્વરના દીકરા થયા જુઓ, અમે તમારો સ્વભાવ ઓળખીએ છીએ, કોકને દઈ દીધું હશે. મહારાજ કે પણ આ ફાંકું પાડીને આ તે ફાંકું તમે જ પડાવ્યું હોય, તમારી લીલા અપરંપાર છે, નિસેવકને સુખ દેવાને કાજ તમે પ્રગટ્યા છો પુરુષોત્તમ મહારાજ. પણ પ્રભુ હું કોકનું માગ્યું લાવ્યો તો હવે એને હું જવાબ દઈશ? ત્યારે મહારાજે કીધું કે આ ફાંકું બતાવી દીજો અને કહેજો કે અહીંથી કોક ફાંકું પાડીને આવ્યું ને ગોદડું તમારું ગયું, એમાં કાંઈ તમને પ્રોબ્લેમ છે તો વાંધો નહીં, ફાંકું અમને બુરાવતા નહીં. ગોદડું લેવા વાળો આવે ત્યાં સુધી રાખવું પડશે. ક્યાંયથી કોક રાતે ચોરી ગયું. આવી લીલા કરી બોલો, નિસેવકને રે સુખ દેવાને કાજ પોતે પ્રગટ્યારે પુરુષોત્તમ મહારાજ. શું મહારાજ સુખ આપે છે, હે? કેવું કેવું પોતાના પ્રેમી ભક્તને માટે પુરુષોત્તમ નારાયણ કરે છે, કેવું કેવું કરે છે, જેને કોઈની બીક નથી હો, જેની ભરકોટીના વિલાસે મહાકાળ પણ ધ્રુજે તો મુશાળા થઉં, જેના સંકલ્પમાં કરોડો બ્રહ્માંડ ઉપજે અને લય થાય, એને હોય કાંઈ એ ધારે તેમ કરી શકે. પણ આપણે ભગવાનમાં જેવો જોઈએ એવો પ્રેમ નહીં કરી શકતા. શું નથી કરી શકતા? પ્રેમ નહીં કરી શકતા. પ્રોબ્લેમ આપણે આઈ છે આપણા ઘરમાં. એકવાર ચાંદબાના જેવો શ્રીજી મહારાજમાં પ્રેમ તો કરો. હે મેરે પ્યારે ભક્તો, એકવાર કરી જુઓ. આ ચાંદબાને એવો નિયમ હતો કે કોઈ પરપુરુષને અડવું નહીં. એવા મહાન ભગત હતા, રાત દિવસ ભગવાનનું ભજન કરતા, અખંડ માળા ફેરવતા. મહારાજ મહારાજ એના હૃદયમાંથી રાત દિવસ ભક્તિ ચાલતી. અને એમાં કાંઈક એકવાર પડી ગયા, એમાં મારા ભાઈ હાથ ખડી ગયો કોણીયેથી, હો અને હોજો ચડી ગયો, પીડા થાય કે મારું કામ. કુટુંબીજનોએ કહ્યું કે આપણે હાથ ચડાવવા વાળો આદમી આપણા ગામમાં જ છે, બોલાવીએ તો કે ના, એ આવે ને મને અડે. મારે છેડા વ્રત છે, હું કોઈ પુરુષને અડતી નથી, ને પીડા એટલી થાય કે બા વળ ખાય, પણ ન બોલાવ્યા કોઈ નહીં, એમનેમ વળ ખાયો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે જેને આટલું મારું સ્મરણ, જેને આટલો મારો મહિમા, એવા પ્રેમી માટે તો હું અવતાર લઈને આ ધરતી ઉપર આવ્યો છું, પણ હવે આ બધા આગ્રહવાળા આઘા જાય ને તો હું પ્રગટ થઈને હાથ હમો કરી દઉં. પછી ચાંદબા કે તમે બધા જાઓ, હોઈ જાઓ, કાંઈ વાંધો નથી, બહુ સારું છે, પીડા બીડા થતી નથી. બધા જતા રહ્યો. પછી બધા એ કુટુંબીઓને હુવાડી દીધા અને પછી મહારાજ પ્રગટ થઈ આવો. મહારાજના દર્શન કર્યા. મહારાજ કે ચાંદબા પડી ગયા કે આ મહારાજ સુરત ના રહી, તમારા સ્મરણ ભજનમાં મસ્ત હતી, એમાં પગથિયું લપસીને પડી તો આ ખડી ગયું. મહારાજ કે લાવો તમારો હાથ અમારા હાથમાં, નિસેવકને કાજ. આહા, હાથ પકડ્યો ને સહેજ તણાણું ને ત્યાં પીડા થઈ કે મહારાજ દુખે છે. મહારાજ કે મારી આંખોમાં આંખો પોરવી દો. મારી હામું જોઈ રહ્યો તો પછી મહારાજની મૂર્તિ હામું જોઈ રહ્યો. મહારાજે ખેંચ્યો, કટાક લઈને થયું, કાંઈ દુખ્યું નહીં અને હાથ ચડી ગયો. મહારાજ કે જુઓ હવે કેમ છે. મહારાજ આ તો કાંઈ થયું જ નથી, એવું થઈ ગયું, બસ આનંદથી ભજન કરો. એટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. બોલો, નિસેવકને રે સુખદેવાને કાજ પોતે પ્રગટ્યારે પુરુષોત્તમ મહારાજ. મહાકરુણાળુ છે ભગવાન શ્રીહરિ, એને બધા ખેલ કરતા આવડે છે. જો એને કરવું હોય ને તો પડવા જ ન દે ને હાથ ખડવા જ ન દે, એ પણ એને આવડે. અને હાથ ખડી ગયો હોય ને તો ભગવાન સ્વામિનારાયણને પ્રગટ થવું પણ આવવું પડે એવું ન થાય, એની મેળે હરખો થઈ જાય, ચડી જાય, એમય થાય, બધું જ થાય, જે ઈચ્છે તે થાય. પરંતુ એણે નક્કી કર્યું હોય છે કે હાથ ખેડવવો, પછી થોડી પીડા દેવી, અને ગામના અને બીજા એને વિનંતી કરે એ પણ થવા દેવું, અને એમ કરીને એનું નિયમ છે એ કેટલું મજબૂત છે એ પણ જોઈ લેવું, અને પછી એ જો અડગ રહે તો મારે પ્રગટ થવું, અને પછી એને જિંદગીભર મારી મૂર્તિ યાદ રહે એ રીતે મારે એનો હાથ જાલીને ચડાવવો, અને મારી મૂર્તિ એને હૃદયમાં ઉતારી દેવી ને મારે પછી અદૃશ્ય થઈ જવું. આવડે એને બધું. માટે પરમેશ્વરના લીલા ચરિત્રમાં કોઈ દિવસ મનમાં એવા સંકલ્પ ન કરવા, તાર આમ કેમ ન કર્યું, તેમ ન કર્યું, તન પૂછ્યા વગર ન કર્યું. હે કોડા, તને નહોતું પૂછ્યું, લે બોલ. આ એક જણાએ મને આવી બધી વાયડેની ચિઠ્ઠી લખી, મેં ફાડીને નાખી દીધી. સમજાણું? તમે આમ કરો છો એના કરતાં આમ કરો ને એનું એમ કરો ને તો આમ કરો ને તેમ કરો તેમ ન થાય એમ. હવે ક્યાં એને સમજાવવા જાવો? ઘણાને જ બુદ્ધિ એટલી બધી વધી ગઈ છે તો વાંહે ઢહડાતી આવે છે. બોલો, જાણે રોડ સાફ કરવાનો હાવણો હોય એમ. થોડીક એની એ બુદ્ધિ હંકેલીને માલકોર કંઈક સફાઈ કરે તો એનું કલ્યાણ થાય. પણ હવે પોતાની સફાઈ પોતાના બુદ્ધિરૂપી હાવણે કરે નહીં અને કોકની સફાઈ કરવા સફાઈ માર્યા કરે. આવા બિચારાને નુકસાન બહુ થાય છે. માટે વાલા ભક્તો, ભગવાન શ્રી હરિના કોઈ પણ કાર્યમાં કશું જ ડાપણ કરવું નહીં, એનું બધું પ્લાનમાં જ હોય. શું કીધું? બોલો તો ખરા. એનું બધું કેટલી હૈદ્ય પ્લાનમાં હોય છે તમે જાણો છો? આનંદ કોટી બ્રહ્માંડો ચાલે છે એમાં બધા રજકણો ઉડે ને, રજકણો ઝીણા ઝીણા ઉડે, ખબર છે? ઘરમાં ચાંદડું પડતું હોય ને, નળિયા હોહરું, પહેલાં નળિયા હતા એમાં ચાંદડા પડતા, ત્યારે એમાં રજકણો દેખાતા. હવે સાલા ધાબાવાળા મકાન થઈ ગયા, રજકણો કોઈ ભાળી નથી, રજકણો કેવી હોય? બોલો. એ ચાંદડામાં રજકણો દેખાય, નરી ઉડતી દેખાય. એમાં કઈ રજકણને ક્યાં ઉડાડવી, કેટલી સ્પીડે ઉડાડવી, કઈ દિશામાં લઈ જવી અને ક્યાં પાડવી અને કેટલી ઘણી ત્યાં પડી રહેવા દેવી ને પાછી એને ઉડાડવી, બધો કંટ્રોલ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં છે, એક એક રજકણનો. બોલો. કેટલી રજકણ આપણા ચશ્માના કાસ ઉપર પાડવી, કેટલી નેણ ઉપર પાડવી, કેટલી માથે પાડવી, કેટલી હેઠે પાડવી, કેટલી ન પડવા દેવી, અનંત કોટી બ્રહ્માંડનું એવું જડબે સલાક નિયંત્રણ કરનાર એટલે કે સ્વામિનારાયણ ભગવાન. બોલો. હવે મન કયો ડાપણ કરાય? કોને બહુ વધી ગઈ છે? થોડીક કોકને ઓછી હોય ને એને એટલી આપો, એટલે તમારે વધી ગયેલી નડે નહીં ને. ઓલ્યાને બિચારાને ઓછી હોય તો થોડીક કામની એને જરૂર પડે. આ છે ભગવાન સ્વામિનારાયણ. આ હા હા હા, એમની મહત્તા, એમની મોટાઈ કોનામાં તાકાત છે તે ગાઈ શકાય? નેતિ નેતિ ઉપનિષદો કરે છે. વાલા ભક્તો, એમને બધું કરતા આવડે, એ જે કરતા હોય બરોબર જ. બસ ભીમજી ભગતને હવે સાંભળી. ક્યારેક તો કરુણા નિધિ સાધુ જમાડ્યા સારું પાક, જાજા ઘૂત નાખી કરાવે વાલો રીંગણા તણું શાક. એ સાધુને જમાડવા માટે ક્યારેક કરુણા નિધિ પોતે હારા હારા પાક બનાવે, અડદિયો, ગુંદર પાક, અમૃત પાક, મોહનથાળ, મોતૈયા, જલેબી, હાટા, ઘારી, ઘેબર, આવું બધું બનાવે. સાધુ હારું કીધું. અને ખૂબ ઝાઝું ઘી નાખીને વાલો રીંગણાનું શાક કરે. આહા હા, કરાવે. નિજ ઉતારામાં નાથજી કથા કરાવે કૃષ્ણ દિનેશ, પોતાના ઉતારામાં કથા કરાવે. આવો સ્વામી, તમે વાંચો અને અમે સાંભળી. આપણે આ વિષ્ણુ પુરાણ પૂરું કરવું છે, પછી પદ્મ પુરાણ વાંચવું છે, પછી આપણે આ વાંચવું છે, અને પોતે સાંભળવા બેહો, કથા કરાવે, પોતાને ઉતારે, બીજા આવે સાંભળવા ન આવે, કંઈ પડી નથી એને. રહસ્યની જે વાર્તા કહે સેવકને જગદીશ, અને એ ગ્રંથમાં જે રહસ્યની વાત આવે, હારામારી વાત આવે, પકડી લેવા જેવી વાત આવે, કલ્યાણમાં ખરેખરી કામ લાગે એવી વાત આવે, સારમાં સાર વાત આવે, એને મહારાજ હવને પકડાવે. પકડો આ પોઈન્ટ. હાલો હાલો લખી લ્યો. આ ગ્રંથનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર ભાગ છે. આ સમજાવવા હારું જ લેખકે ગ્રંથ લખ્યો છે. આ વાત ઘી છે, ઘી. જીવનમાં કાયમ યાદ રાખો, અપનાવો. આ પ્રમાણે તમે અભ્યાસ કરીને તમે આ વાતને આત્મસાત કરો, એવું મહારાજ કહેતા હતા. ક્યારેક તો દરબારમાં કરી સભા બેસે સુખધામ, જે ક્યારેક ઉતારામાં સભા કરે કથા કરાવે, ક્યારેક દરબારમાં આવે, પટ્ટો રમવા શીખવે પાર્ષદ ને પુરાણ કામ. પટ્ટો રમવા શીખવે એટલે તમને ખબર પડે, છોકરાઓ, એક પ્રકારની તરવાર હમણવાની રીત ને પટો કે છે, પટો. સમજ્યા? બે હાથમાં તરવાર લઈને બહબહાટી બોલાવીને ચારે કોર પોતાના શરીર ફરતી ફેરવવી, કાં તો એક હાથમાં લઈને એવી હમણવી ચારે કોર તરવાર ન દેખાય. અને એ વખતે એને કોઈ ભાલો મારે, કોઈ પથ્થર મારે, કોઈ ગમે તે ઘા કરીને એને મારે, પણ એને શરીરને ન અડે. એની તરવારે ભટકાઈને કટકા થઈને કૂચો થઈ જાય, પથ્થર ભાલો બાણ બધું ઉડી જાય. જ્યાં સુધી એ પટ્ટો રમતો હોય ત્યાં સુધી દીકરો કોઈ અડતો આવી શકે નહીં, કાંઈ ઘા મારે તોય ફાવી શકે નહીં, માણસને મારી ન શકે. એવી તરવારની આમ સ્પીડમાં હમણવાની રીત, એને પટ્ટો ખેલો કહેવાય. ભગવાન સ્વામિનારાયણને આવડતું હતું એટલે પોતાના પાર્ષદોને મહારાજ ક્યારેક પટ્ટો ખેલવાનું શીખવતા હતા. બે ચાર પંચોળીને શ્રીજી મહારાજે પટ્ટો ખેલતા શીખવાડ્યું. અને વાલા ભક્તો, એ બે ચાર પંચોળી જો પટ્ટો ખેલ્યો ન હોત ભડલીના ભાણકાચરના માણસો સાથે યુદ્ધમાં, તો આપણા કેટલાક પાર્ષદ મરી જાત. પણ એવું મહારાજે એને શીખવાડેલું, કેમ જે ભગવાનને તો ખબર જ હોય કે આવું કંઈક થવાનું છે, તેથી આને મેં શીખવાડેલું છે, એ કામ લાગવાનું છે. ભલીલા ભાણ ખાચરે મોકલેલા પેલો ખબડ મતારો અને એ બધા યુદ્ધ કરવા આવ્યા, તેથી માંડવધારની સીમમાં યુદ્ધ થયેલું તકરારિયા ખેતરે. અને બેસર પંચોળીએ તેથી જે પટ્ટો ખેલ્યો હતો, ભાઈ 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 ભાઈ, એ શ્રીજી મહારાજનો શીખવાડેલો હતો. મહારાજ આવો પટ્ટો ખેલવવાનું શીખવતા. ક્યારેક તો નિજ સેવકને રમત કરાવે રાય, કાંડુ જલાવે ને છોડાવે એમ મોજ કરે સુખદાય. ક્યારેક ક્યારેક મહારાજ પોતાના આશીર્વાદનું બળ જોતા અને ક્યારેક એમાં થોડુંક કામ પણ કરતા. એકવાર મહારાજ કુંડળમાં એક ઝાડ નીચે ઓટો હતો, ત્યાં બેઠા, આપણે ત્યાં ચરણાબીન પધરાવ્યા છે, ઝાડ ફરતો ઓટો હતો, બેઠા હતા. પછી મહારાજને એવી ખબર પડી કે અલે આ ખાચરને જરાક અભિમાન આવ્યું છે કે હું કાંઈક છું, એમ અભિમાન આવ્યું. પછી મહારાજ કે કોઈ આ સભામાં એવો સુરવીર છે, એવો બળિયો માણસ છે કે અમારું કાંડું ઝાલી રાખે ને અમે ગમે એમ મુકાવવા મહેનત કરીએ પણ મૂકે જ નહીં, છે કોઈ ભડવીર? મહારાજને ખબર હતી જેને અહમ આવ્યો હોય એ જ મારી સામે ઉભો થઈને આવે. અલયા ખાચર મુસેવળ દેતા દેતા આવ્યા. મહારાજ ભણો હું છું. હા મહારાજ કે આવતા રહ્યો. ઓટા ઉપર આવ્યા. મહારાજ કે લ્યો ઝાલો કાંડું. અને અલૈયા બાપુએ એક હાથે કાંડું ઝાલ્યું, જરા આમ છટામાં વટમાં જરા એમ. મહારાજ આમ કે આમ કર્યું તો છૂટી ગયું અને પડ્યા, સમજાણું. અને સભામાં માણસો બેઠા હતા, એને કોઈએ દાંત ન કાઢ્યા, હેઠું જોઈને આમ કર્યું, કઢાય ને યાર અમુક જગ્યાએ દાંત, આ તમને કીધું. પછી માર ખાવાનો થાય. ત્યાં અલૈયા બાપુ ઉભા થયા. મહારાજ કે એ તો મને પરસેવો હતો સાથે, જરા તમારા કાંડે પણ એટલે લપસી ગયો. હવે જોવો તમે જરા આમ ધૂળ સોપડ્યો. હા હા છું કાંડું ઝાલ્યું. મહારાજ કે બાપુ બે હાથ લ્યો. બે હાથની ભણું જરૂર ન પડાય. મહારાજ કે બે હાથ લો. અરે મહારાજ તમે અમથા હુક લકડી. એક હાથ બહુ. મહારાજ કે લ્યો તો સારું બે. હો હા બે હશે તો બેલેન્સ રહે, એક તો હાથ તમારો કાંડો ખડી જાય, આપણો ઝોંટો આવશે એટલે. પછી બાપુએ બે હાથથી કાંડું ઝાલ્યું અને મહારાજ આમ કરી આમ કર્યું તે છૂટી ગયું, ભફાંગલી ઓટામાં જ પડ્યો. પછી દાંત કાઢો એમ નહીં, માર ખાવો. એટલે અમે શીખવાડ્યું એમ આમ હેઠું મોઢું રાખીને. એ બસ બસ. પછી બાપુ ત્રીજી વાર ઊભા થયા. અરે મહારાજ ફાવેટ ન આવ્યું. મહારાજ કે ફાવેટ લાવાલો. બે હાથે ધૂળ ચોપડી અને મહારાજનું કાંડું ઝાલ્યું. મહારાજને એમ થયું કે હવે તો અભિમાન ઉતારી નાખવું પડશે. અને પછી મહારાજે કીધું, પકડ્યો તો કે પકડ્યું બરાબર, તો કે બરાબર ઝાલજો. ઝાલ્યું બરાબર, એક દો તીન, ધાળ લઈને ધડાકો માર્યો, ભફાંગ લઈને પડ્યા. અને પછી મહારાજે એક પાટું માર્યું ઓટેથી હેઠે નાખ્યા. પછી તો શું કરવું, પછી ઊભા થઈને હાથ જોડ્યા, તમે તો ભગવાન છો મહારાજ, કે અટાણ ખબર પડી. આખી સૃષ્ટિ તમે સૃજનાર, પછી સ્તુતિ કરી. આખી સૃષ્ટિ તમે સૃજનાર, પછી કે આવા ભગવાન સાથે હું લડ્યો, ધન છે મને. ઇતિહાસમાં મારું નામ આવશે કે કુંડલમાં અલૈયા બાપુએ મહારાજનું કાંડું ઝાલ્યું હતું. એવી સંતો મારી વ્યાસાસને બેહીને મને સંભાળીને કથા કરશે. છૂટક્યો જ નહીં ને સંતોને આ લીલા ગાયા વગર. ધન છે એમ પછી હવળું લીધું, કામ કે મોજમાં તો રહેવું. એટલે કે છે, ક્યારેક તો નિજ સેવક ને રમત કરાવે રાય, કાંડું જલાવે ને છોડાવે એમ મોજ કરે સુખદાય. ક્યારેક શામ હવારમાં સેવક બોલાવી જોડ, સેવકને જોડમાં બોલાવે. અમારે સાધુ ક્યાંક જાતા હોય જોડ બોલાવે ને, મલ કુસ્તીને કરાવે એમાં કાઢે પ્રભુજી ખોડ્યા. બે જણાની જોડ કરીને હામ હામી હવારના પોરમાં મલ કુસ્તી કરાવે. અને બરાબર મલકુશ્તી જામે ત્યારે મહારાજ કે આમ ન હોય, આમ દાવ પેચ કરાય, આમ ન હોય આમ આટી લેવાય, આમ ન હોય આમાને આમ ચૂકવાડાય ને આમ પછાડાય, એમ પાછું શીખવાડે. શીખવે વળી શામળો મલકળાને મહારાજ, એવો સહજ સ્વભાવ છે, બેસે જ્યાં હોય સંત સમાજ. નિર્માની એટલા નિર્માની, એટલા નિર્માની, કેવો નિર્માની, આજ દિન સુધી દુનિયામાં કોઈ જન્મો જ નથી સાહેબ. સ્વામિનારાયણ ભગવાન જેટલો નિર્માની આજ દિન સુધી કોઈ પૃથ્વી ઉપર કોઈ થયો જ નથી. હારા હારા નિર્માનીના પાણી ઉતરી ગયા. આપણે પેલો દોહો સાગરનો, આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વશીકરણ યહ મંત્ર સે જગહી કિયે આધીન. આપ રહે નિર્માનહી હોય કે અતિ દીન, વશીકરણ યહ મંત્ર સે જગહી કિયે આધીન. જગહી કિયે, નિર્માની પણા રૂપ વશીકરણ મંત્ર થી આખી દુનિયા એને વશ કરી. તરવારની ધારે નહોતી એને દુનિયાને નમાવી, ભાલો હાથમાં લઈને નહોતા બધાને પગે લગાડ્યા, નિર્માની પણાના ગુણથી હવને ખેંચ્યા ને પગમાં પાડ્યા. એ છે ભગવાન સ્વામી નારાયણ. ગજબની વાત છે. મલકુશી શીખવે મહારાજ, એવો મહારાજનો સ્વભાવ છે. અને બેસે જ્યાં હોય સંત સમાજ. જોયું સાધુ ભેળાજીને બેહે, સાધુની વચમાં બેસી જાય. બેસે જ્યાં હોય સંત સમાજ, શું લખ્યું? બેસે જ્યાં હોય સંત સમાજ. નહીતર એમણે તો ઊંચી પાટ માથે બેહવાનું હોય કે ન હોય, સૌથી અધ્ધર અલાયદા હવને નજરમાં આવે એ રીતે, વટ પડે એ રીતે બેહવાનું હોય કે ન હોય, પણ શું લખ્યું? બેસે જ્યાં હોય સંત સમાજ. સંત સમાજ જ્યાં બેઠો હોય ત્યાં બેસી જાય. શું અદભુતતા છે. આવા એમના ગુણો જોઈને માથા નમી જાય છે, માથા અભિમાન આપણા ઓગળી જાય છે. આપણને એમ થાય છે કે આપણો ભગવાન જો આવો હળવો ફૂલ અને રમકડા જેવો નિર્માની હોય તો આપણને શેનું દિંડું લઈને ફરીએ છીએ. અલા ભાઈ શું છે, હું આ ડેન્ડાટ પણ આપણો બાપ આવો હળવો ફૂલ રમકડા જેવો અને તું હું ભલામણા ગેંડા જેવો થઈ ગયો છો, હાથી જેવો થઈને રખડે છો. હે સાંભળો, મલવિદ્યા મહારાજ ક્યારેક શીખવતા. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને ભુજથી ગંગારામ મલ વગેરે મલ્લો શ્રીજી મહારાજના દર્શને આવ્યા ઠેઠ ભુજથી. પછી મહારાજે ગંગારામ મલ પાસે દરબારમાં મલકુસ્તી કરાવી અને મહારાજે ગંગારામ મલને મલકુસ્તી શીખવાડી, પોતે શીખવાડી ગંગારામને. કોઈ દી કોઈના પેચમાં ન આવવું એવી શીખવાડ્યો. એમ મહારાજે તેને અંતર્યામીપણે વાર્તા કરી હતી. મહારાજે કહ્યું કે ગંગારામ મલ, અમે તમને આ મલવિદ્યા શીખવાડીએ છીએ એનું કારણ છે, આગળ ઉપર જતા તમારે એક બહુ માથાભારે મલ હારે મલકુસ્તી કરવાની થશે. કે હે મહારાજ, હા, પંજાબનો એક મલ જ્યાં હોય ત્યાં રજવાડામાં પોતે જઈને ઊભો રહે છે અને ત્યાંના રાજાને એમ કહે છે કે તમારા રાજ્યમાં કોઈ મલ્લ મારી સાથે યુદ્ધ કરે એવો એની માએ જન્મ આપ્યો હોય તો બોલાવી લો, હમ પંજાબ સે આયે હૈ ભૂકા કાઢી નાખતે હૈ. હા, કાં તો હાર સ્વીકારી લો કે અમારા રાજ્યમાં કોઈ એવા મલ નથી, અમે બધા રોટલી શાક ખાઈને ભજન કરીએ છીએ. કાલાવો મલ, અને ભુજમાં જ્યારે એ મલ આવશે અને રાજાને પડકારશે ત્યારે રાજા આખા નગરમાં નજર ફેરવીને જોશે કે આ મલને પછાડે એવો મલ આપણી પાસે છે. અને તે દી રાજાને તમારું નામ યાદ આવશે ને તમને બોલાવશે ને એમ કહે છે કે આ મલને પછાડો ને આપણા રાજ્યનું નાક રાખો. અને તે દી તમને નહીં આવડતું હોય ને તો રાજાનું નાક જાહે, રાજનું નાક જાહે, તમારું જાહે ને ભેળું ભેળું અમારું નાક જાહે, માટે હાલો તમને હું શીખવાડી દઉં એમ કહીને મહારાજે એને મલ્લ વિદ્યા શીખવાડ્યો. અને પછી મહારાજે કીધું, જો ગંગારામ મલ એ પંજાબનો મલ જ્યારે આવે અને તમારે એની યારે યુદ્ધ કરવાનું થાય ત્યારે એક વાત શીખવું છું, એ ધ્યાનમાં લ્યો, એ દેવીનો ભગત છે અને દેવી એને વશ છે. દેવીનો મંતિરલો એક દોરો એ પોતાના કાંડે બાંધી રાખે છે બાવડે, અને માળો અટ્ટો કટ્ટો માંસાહારી હોવાથી મજબૂત થઈ ગયેલો છે અને નિત્ય અધમણ દૂધનો આહાર કરે છે. 10 લિટર તો દૂધ પીવે છે રોજ. હા, અને ગળામાં એક માતાનો દોરો બાંધી રાખે છે. એ ગળામાં જે માતાનો દોરો બાંધી રાખે છે ને એ એવો છે કે એ દોરો જ્યાં સુધી એના ગળામાં હોય ત્યાં સુધી એ મલ કોઈથી હારે નહીં. માટે ગંગારામ મલ જ્યારે તમારી સાથે યુદ્ધ કરે ને ત્યારે એના ગળાથી તમારો હાથ છોડાવી નાખજો અને એનો ગળાનો દોરો ઝાલી એક આંચકો મારીને તોડી નાખજો. અને જેવો એનો ગળાનો દોરો તૂટશે એટલે એ હારશે એટલું નહીં, ત્યાં ત્યાં મૃત્યુ પામશે ને ગંગારામ મલ તમારો વિજય થાય, રાજ્યનો વિજય થાય, આપણું નામ રોશન થાય. ગંગારામ મલ કે પ્રભુ, આપ સિવાય આવા ભવિષ્ય કોણ ભાખે, તમ સિવાય અમારી રક્ષા કોણ કરે. આવું પરમેશ્વરે એને એડવાન્સમાં શીખવાડી અને જે એના ઉપર કૃપા કરી એટલે આપણે કહેવું પડે, બોલો નિસેવકને રે સુખદેવાને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. આટલી વાત સાંભળતા એક વાત મને પાકી થઈ ગયો, આપણે સેવક થવું. આપણે આપણા તરફથી શું કરવાનું છે ભાઈ? સેવક થવું. શ્રી હરિના સેવક આપણે થઈએ એટલે પૂરું, બાકીનું બધું કોને કરવાનું? સ્વામીને. આપણે સેવક થવું અને બાકીનું બધું કોણ કરે? સ્વામી. પણ હવે આપણે સ્વામી થઈને બેઠા છીએ પછી સ્વામી ક્યાંથી કાંઈ કરે? કરે? આપણે સેવક થવું નથી, સ્વામી મટવું નથી, ધણીના ધણી રહેવું છે, બધું મારું ને હું એનો ધારક ને હું માલિક. ત્યારે ભગવાન કે હવે ધરાય ધરાય ને હેરાન થા, તું મમતા મેલ, ધણી મટી જા, પતિ મટી જા, સ્વામી મટી જા, માલિક મટી જા, સેવક થઈ જા. બેટા તું સેવક જ છો, આદિ અનાદિનો હે જીવ, તું મારો સદાને માટેનો સેવક છું, તું તારા ઓરિજિનલ રૂપમાં આવી જા, સેવક થઈ જા, મારો સેવક થાશ તો તારે માટે હું બધું જ કરીશ, તને સુખ દેવા માટે જ હું આ ધરતી ઉપર આવ્યો છું. સેવક થા. અને સેવક થવું નથી ગમતું, બોલો સ્વામી થવું બહુ ગમે. અમારે પેલો કહેતો, ગુરુજી મને બોસિંગ પણ બહુ ગમે, બોસિંગ કરવું બહુ ગમે. 5-7-8-8 જણા મને હું કેમ કરું આમ કરું એમ પૂછ્યા કરે ને તો મને બહુ મજા આવે. મેં કીધું તારે પૂછવાનું થાય તો મને બહુ ન ભાવે. મને એમ થાય મારે બધાને પૂછવાનું, મારે બધા પાસે જવાનું, મારે એની અપોઇન્ટમેન્ટ લેવાની, મારે હાથ જોડવાના, મારે જ બધી વખતે એને કહેવાનું કે જરાક તમને મળવું છે, ટાઈમ આપો. એ કોડો કોઈ દી મારી પાસે આવે છે, નમે છે, હામે આવે, મારે જ નમવાનું. મન ન ફાવે. ખાનગીમ પૂછી લઉં, તમને આવું થાય? હોફવણ થાય છે, હોફવણ. એને કહેવાય સ્વામીપણું. શું? સ્વામી બધા હોફવણમાં જ હોય, કેમ જે સ્વામી છે ને સ્વામી થયા એટલે મૂંઝવણ તો રહે જ. જે રિયલમાં સ્વામી છે એને કોઈ પ્રકારની મૂંઝવણ ન હોય, કેમ જે એ તો વાસ્તવિકતા છે. વાસ્તવિકતામાં ભય ન હોય, ગભરાટ ન હોય, હોફવણ ન હોય, તકલીફ ન હોય, ટેન્શન ન હોય, ઉદ્વેગ ન હોય, ઉદાસીનતા ન હોય, હતાશા ન હોય, નિરાશા ન હોય. વાસ્તવિકતામાં ક્યાંથી હોય? પણ જે ખરેખર સ્વામી નથી અને એ બિચારો સ્વામી થવાના શોખમાં અમથે અમથો સ્વામી થયો હોય એટલે એને ભય હોય, ઉદ્વેગ હોય, ચિંતા હોય, નિરાશા હોય, ઉદાસીનતા હોય, કેટલાય પ્રકારની તકલીફ બધી હોય. માટે આપણે શું થવું, શું ભૂલી જતા નહીં, આપ રહે નિર્માન ભગવાન નિર્માની રહ્યા, સેવક રહ્યા, દાસ રહ્યા, ભગત રહ્યા, હવને નમતા રહ્યા, હવને મનાવતા રહ્યા, હવની ભેળા ભળીને રહ્યા, તો આપણે કયા ખેતરના મૂળા, હે કયા સિંગદાણાનું તેલ છીએ? આટલી બધી હું પણ એમ મારું કહેવાનું, ગંગારામ મલને બધું શીખવાડી દીધું વાલા ભક્તો, અને પછી એ લોકો ગઢડેથી ભુજ ગયા. થોડોક જ સમય થયો ત્યાં મહારાજે જેમ કહ્યું હતું એમ જ થયું. પંજાબનો મલ બધે જીતતો જીતતો રજવાડાને આમ અફાવતો અફાવતો ભુજ બારમલજીના રાજ દરબારમાં આવ્યો હો, અને રાજ દરબારમાં જઈને આમ કર્યું, હમ મલ હૈ અધમણ દૂધ પીતા હૈ. કોઈ છે તમારામાં? હવે મલ કુસ્તી કરવા. પછી દરબાર તરફથી ગંગારામ મલભાઈને તેડા આવ્યા, આમંત્રણ આવ્યું કે એક મલ આવ્યા છે પંજાબથી, ગંગારામ મલ તમારું નામ મોટું છે ને, આપણે આપણા રાજ્યની આબરૂ રાખવાની છે. ગંગારામ મલ કે વાત કરો ને મહારાજા, ઇસમે ક્યાં બડી બાત હૈ, ચલો ખબર જ હતી ને. આવ્યા રાજ દરબારમાં, અખાડો મંડાણો આખું ગામ ભેગું થયું જોવા કે પંજાબથી મલ આવ્યો છે, એની સાથે આપણા ભુજના મલ જેઠી ગંગારામ મલ કુસ્તી કરવાના છે. બધી વ્યવસ્થા રાજ્ય તરફથી ગોઠવાઈ ગઈ અને એનો જોવાનો કોને ઉમંગ નો હો, અડ આજુબાજુના ગામના માણસ હળિયું કાઢીને આવી ગયા, આ સુખપુરના માધાપુરના. અને મેદાન ગોઠવાનું, રેતી બેતી નખાઈ ગઈ, તેલ લાવી નાખ્યું સોપડવા ડબ્બો એક, તેલ બેલ છોપડીને થઈ ગયા બરાબર, બંને આમ 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 હાથ નો મુકાય લપસી જાય. અને પછી રાજાએ કીધું મલ્લ કુસ્તી કા આરંભ હો, અને ધબા ધપીને ઠપાટા બોલ્યા હો. બહવાટી બોલી, મારા ભાઈ ગંગારામ મલ શ્રીજી મહારાજ નું ધ્યાન કરીને પંજાબના મલ સાથે મલ કુસ્તી કરવા લાગ્યા, ધબધબાટી બોલવા માંડી, આખા શહેરનું માણસ જોવા માટે એકઠું થયું છે. વખતે બંને જણ મલયુદ્ધ કરતા હતા, કોઈ કોઈના પંજામાં આવતા નહોતા, ઝપટમાં આવે ને છટકાવી દે, તેમાં પંજાબી મલનો હાથ ગળામાંથી છોડાવી નાખી ગંગારામ ભાઈ મલે એના ગળાનો દોરો જાલી ખેંચીને તોડીને ફેંકી દીધો એક તરફ, અને તરત જ પેલો મૃત્યુ પામ્યો એટેક. ગંગારામ મલની જીત થઈ, વાહ 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 ગંગારામ મલ થઈ ગયું. અને ભુજનો રાવ એટલો બધો રાજી થયો અને ગંગારામ મલભાઈને શિરપાવ આપ્યો અને એમ કહ્યું કે આજથી હવે તમને હંમેશા રાજ્ય તરફથી જીવાય માટે વર્ષાસન બાંધી આપવામાં આવે છે. રળવાનું મટી ગયું સાહેબ, જીવાય માટે દરબારમાંથી કાયમ રૂપિયા આવી જાય, સીધું સામાન આવી જાય, મલકુશ્તી કર્યા કરો ને ધુબાકા દીધા કરો, હવે પૈસાનો પ્રોબ્લેમ ગયો. કા નિસેવકને રે દેવાને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. શું થવાની જરૂર છે? સમજી ગયા, તમે સમજણા બહુ છો, સમજાવીએ એટલે સમજી જાઓ છો. શીખવે વળી શામળો મલકળાને મહારાજ, એવો સહજ સ્વભાવ છે. અને પછી વાલા ભક્તો, મલ રમાડી મહાપ્રભુ તેને મોજ આપે મુનિરાય, જોયું, મલ રમાડી મહાપ્રભુ એને મોજ આપે મોજ. તે ભુજમાં મહારાજે મલ રમાડીને મોજ આપી હતી, ધમડકામાં મલ રમાડ્યાને મોજ આપી હતી, ગઢડામાં મલ રમાડ્યાને મોજ આપી હતી, બોટાદમાં મલ રમાડ્યાને મોજ આપી હતી, મચ્છિયાવમાં મલ રમાડ્યાને મોજ આપી હતી, આખામાં મલ રમાડ, આખા ગામ છો, હા આખા પીપળાણા ત્યાં મલને રમાડ્યા હતા, અમદાવાદમાં એવી કેટલીક જગ્યાએ મહારાજે મલને રમાડ્યા હતા, અને પછી મન માની મોજું દીધી હતી અને આનંદિત કર્યા હતા મલને. આવી મહારાજની આ સ્વાભાવિક પ્રકૃતિ હતી. ઉતારામાંથી સવારમાં પ્રભુ સભા કરવાને જાય, નિજ સેવકને રે સુખદેવાને કાજ પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. પુરુષોત્તમ પધાર્યા અને સર્વે અવતારના આધાર, હે અગણિત જીવ આ જગતના, હે તેની હૌની લેવા સાર, ભલે ભલે ભલે, હે કોઈ પ્રકારનો પ્રાણધારી પામ્યા જે પ્રસંગ, તે સહુ સુખિયા થયા, ગયા અક્ષરે થઈ શુદ્ધ આંગ. મુક્ત બનાવી દીધા ભાઈ, જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુએ અંધાર, તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખ અપાર, જન પામ્યા સુખ અપાર. આપણે પામ્યા છીએ ને, જો ભગવાન સ્વામિનારાયણ ના મળ્યા હોત, એમનો આ દિવ્ય સંપ્રદાય ના મળ્યો હોત, એમના સત્સંગી ના થયા હોત, એમની પૂજા ભક્તિની સેવા ના કરી હોત, એમની કથા વાર્તાને સત્સંગ શિબિર આત્મીય સભા ના ભરી હોત, તો આ છીએ એવા હોત? તો પછી બલિયસી કેવલમ હરિ ઈચ્છા. મહારાજ આપણને આ લોકમાં મનુષ્ય અવતાર દઈને લાવ્યા, એના સત્સંગમાં લાવ્યા, એના ભગતપણામાં લાવ્યા, એટલે આપણે ફાવ્યા. ટોટલ યશ પ્રાણ પ્યારા શ્રી હરિજી મહારાજને ફાળે છે. કોઈએ યશ જોટી ખાવો નહીં. મોટી મેર કરી હરિ પધાર્યા પૂરણ કામ, અનેક જીવને આપવા એ પોતાનું પરમ ધામ. એ દયાનિધિ એ દયા કરી જીવ જગતના ઉપર જોર 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 જોરદાર દયા કરી, એમ કે તાન એક જીવ તારવા ધારી વપુ ધર્મ કિશોર. શરીર ધારી ધર્મ ભક્તિના બાળક બનીને માત્ર ને માત્ર એક જીવ તારવાનું એમને તાન છે, એટલે જોરદાર જીવાત્મા ઉપર દયા નિધિ એ દયા કરીને કંઈક જીવના કલ્યાણ કરી નાખ્યા. નિજ સેવકને રે સુખદેવાને કા પોતે પ્રગટ્યારે પુરુષોત્તમ મહારાજ. કેટલા બધા જીવના કલ્યાણનો મહારાજે સંકલ્પ કર્યો છે એની એક વાત બહુ ખાનગી છે, તમને કહી દઉં. એકવાર ગઢડામાં શ્રીજી મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા, ત્યારે મૂળજી શેઠ પાસે બેઠા હતા. મહારાજ કે, મૂળજી, હે મૂળજી, હા મહારાજ, તને ગણિત કેટલું આવડે? તો ઘણું આવડે, વાણિયા દીકરો છું, હિસાબ કિતાબમાં હોશિયાર છું. તો ગણતરી કેટલી આવડે? જોવો મહારાજ, એક એકડા ઉપર 70 મીંડા ચડે ત્યારે એનું નામ એક પરાર્ધ કાળ કહેવાય, એટલું શાસ્ત્રોમાં ગણતરીનું માપ છે. મહારાજ, હે મૂળજી, એક પરાર્ધ, હે 70 મીંડા એકડા માથે ચડે ત્યારે? તો સાંભળ મૂળજી, આ ફેરે મારે એટલા જીવનો ઉદ્ધાર કરવો છે, એવો સંકલ્પ કરીને હું આ પૃથ્વી ઉપર આવ્યો છું. વાંચો, સ્ક્રીન ઉપર વાંચો, વંચાઈશ. ત્યારે મહારાજ બોલ્યા, જે શું બોલ્યા? આ ફેરે મારે એટલા જીવનો ઉદ્ધાર કરવો છે, એવો સંકલ્પ કરીને હું આ પૃથ્વી ઉપર આવ્યો છું. વાહ 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 મહારાજ વાહ. અને તમે એવો સંકલ્પ કરીને આવ્યા છો એટલે જ અમે ફાવ્યા છીએ. અમારામાં કાંઈ એવું હતું નહીં કે અમે અમારું કલ્યાણ કરી શકીએ, તમારા સંકલ્પમાં આવી ગયા છીએ. મારા બાપ, તમારા સંકલ્પથી અમારું કલ્યાણ થાય, નહીં કે અમારા પ્રયત્નથી. વગાડો તાળી, વગાડવા જેવી જગ્યા છે. ઉભા રે, ઉભા રે, બરાબર ઉભા રે, પહેલા હાથ જોડો. હે મહારાજ, તમે સંકલ્પ કર્યો છે આવડો મોટો, એટલે અમારું કલ્યાણ થવાનું છે. બાકી અમારે તેવડ નથી કાંઈ એવી કે તમારી એવી એકાંતિકી ભક્તિ કરીને અમારું કારણ શરીર ટાળી દઈએ, અંતઃશત્રુ ટાળી દઈએ, વાસના બાળી દઈએ અને અમારો મોક્ષ થઈ જાય. આ તો તમારા સંકલ્પને લઈને અમારો મોક્ષ થવાનો છે. બગાડો તાળી. હવે વાહ, બસ 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 બસ, મહારાજ રાજી થઈ ગયા, મહારાજ રાજી થઈ ગયા. એમ રાખો તો હું ચપટીમ કલ્યાણ કરી દઈશ. પણ જો સાધન નું જોર માર્યું ને તો તમારી ખેર નથી. મુકો સાધન નો ઉર આંબળો વ્રજવાસીજી, એક વાત કહું તે સાંભળો વ્રજવાસીજી. એ તો જો સાધન નો ઉર આંબળો વ્રજવાસીજી, સાધન નું બળ પડ્યું મૂકો, બળ રાખો શ્રી હરિજી મહારાજ નું. હવે આગળ વાંચો, વાંચો બરોબર. જ્યાં જ્યાં મુમુક્ષુ છે ત્યાંથી ત્યાંથી લાવીને આ સત્સંગમાં જન્મ ધરાવીને સાંભળજો. આપણે પહેલા કોક બ્રહ્માંડમાં ગધેડો કૂતરો બિલાડો હશું, પણ એના આગલા જન્મમાં ક્યાંક આપણે ભગત હશું, મુમુક્ષુ હશું ને કલ્યાણ કરવાની ઈચ્છા હશે, તો ભગવાન સ્વામિનારાયણે ગમે તે બ્રહ્માંડમાંથી આપણને ત્યાં દેહ તજાવીને આ બ્રહ્માંડમાં જ્યાં પોતે હર્યા ફર્યા સત્સંગ થાપ્યો ત્યાં જન્મ ધરાવીને આ સત્સંગ આપ્યો, આપ્યો કે ન આપ્યો, એમ કરીને હું કલ્યાણ કરીશ. કે લ્યો, કોઈ ધણીનો ધણી છે ભાઈ? એમ શ્રીજી મહારાજે મુળશી શેઠ પાસે વાત કરી. નિસેવકને રે સુખદેવાને કાજ, પોતે પ્રગટ્યા રે પુરુષોત્તમ મહારાજ. બહુ મજા આવે છે આ મહારાજનો મહિમા વાંચવાની, સાંભળવાની, ગાવાની, બહુ મજા આવે છે ભક્તો. આ શિબિર ખરેખર પૂરી ન થવી જોઈએ, હાલવી જોઈએ. આવી મજા મેલીને આપણે ક્યાં જાશું હું એમ કહું છું. આવો આનંદ, આવો ભગવાનનો મહિમા સાંભળવાનો મહિમા વર્ષમાં પછી ક્યાં મળે? આ તો આપણું કામ થઈ રહ્યું છે. પાપ બળી રહ્યા છે, દોષ ટળી રહ્યા છે, વાસના ટળી રહી છે, ભગવાન મળી રહ્યા છે, ભવો ભવના ખાતા ખોટના અત્યારે હવે ભરપાઈ થઈ રહ્યા છે. હવે કાલ બપોરે બંધ થાય એમનું હાલે, પણ કાંઈ વાંધો નહીં, આ બધું સંભાળજો ને હું એ તમને બધાને સંભાળીશ. આવી રીતે આમ બધા આમ જો બધા મૂકતો, તમે બધા પછી વયા જાઓ એટલે અમને બહુ સારું ન લાગે. હા, આમ તમે બહુ જાજુ રહો ત્યારે એમ કંટાળો ચડે ક્યારેક, બહુ પૂછપૂછ કરો બધું આડોળું, પણ આમ પાછા તમે ગમો બહુ. છોકરા તોફાન કરે, કાંઈક વધારે પડતું પૂછપૂછ કરે, ગાંઠે નહીં, માને નહીં, નિયમ પાળે નહીં, ત્યારે મા બાપને ઘડી કંટાળો ચડે, પણ છોકરા વાલા બહુ લાગે. એમાં અમારે દયાળુ સ્વામીને તો બહુ વાલા લાગે. ફળિયા માહી રે સભા કરી બિરાજે, પૂરણ શશી રે ઓઢગણમાં જેમ સાજે. દાદા ખજાના ફળિયામાં સભા કરીને બેતા, પૂર્ણ શશીની જેમ શોભતા, આકાશમાં શરદ ઋતુનો ચોખ્ખો અદ્ભુત ચંદ્ર દેખાય. ઉડુગણમાં જેમ સાજે, ઉડુગણમાં ખબર પડે, ઉડુ એટલે તારા, ગણ એટલે સમૂહ, ઉડુગણ એટલે તારાના સમૂહમાં જેમ પૂર્ણ ચંદ્ર શોભે એમ સંતજનના સમૂહમાં શ્રીજી મહારાજ અતિશય શોભતા હતા. હવે એકાદશીની જાગરણની કથા તમને કરવી છે. કેમ જે મહારાજ એ વખતે સંતોની વચ્ચે આવીને રાસ રમ્યા હતા, એટલે આપણે એમ કહેવાય કે ઉડુગણને વચ્ચે શ્રીજી મહારાજ શોભતા હતા. ઉડુગણ એટલે કોણ? સંતો, સંતો, સંતો. અને પૂર્ણ શશી એટલે મહારાજ. એક સમયને વિશે, શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઢોલિયા પર વિરાજમાન હતા. કઈ જગ્યાએ? વાસુદેવ નારાયણની ઓસરી ભાળી છે ત્યાં ઢોલિયા પર હતા. તે સભા લીમડા હેઠે અને ઓસરીમાં તથા ઓરડામાં બેઠી હતી. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઢોલિયા પર બેઠા હતા, અને સભા તો લીમડા હેઠે ને ઓરડામાં ઓસરીમાં એકડે ઠેક બધ્ય હતી. અને પ્રાગજી દેવે કથા કરતા હતા, કથા કરાવતા હતા. જો બહુ માણસો હતું, એમાં એકાદશીનું મહાત્મય આવ્યું કથામાં. ત્યારે મહારાજ બોલ્યા છે, સાંભળો સર્વે સાંભળો, એકાદશીનું જાગરણ જો પૂરું કરીએ ને, પૂરેપૂરું જાગરણ, તો પૂરેપૂરું એકાદશીનું ફળ થાય. આવું મહારાજ બોલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, હે મહારાજ, પૂરું જાગરણ કોને કહેવાય? હે, અમે કેટલું જાગરણ કરીએ તો એકાદશીનું પૂરું ફળ થાય? જોવો મુક્તાનંદ સ્વામી, હવારો હવાર સુધી જાગો ને તો પૂરું ફળ થાય. મહારાજ અડધી રાત જાગી તો પા ફળ થાય, પાજ થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ 9 વાગ્યા સુધી જાગરણ કરી દીધો. મહારાજ કે એમાં હું ફળ થાય, આખી દુનિયા 9 વાગ્યા સુધી જાગે છે, એમાં તો કાંઈ ન થાય. 12 વાગ્યા સુધી જાગો તો પા ફળ થાય, અને હવારો હવારે જાગો તો પૂરેપૂરું ફળ થાય. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ આખી રાત જાગે તો પૂરું ફળ થાય, અમારે તો તમને રાજી કરવા એ જ ફળ છે, બીજું ફળ તો અમારે જોતું નથી. જો તમે રાજી થતા હો તો આજ આખી રાત તમે જાગરણ કરશો અને ગરબી લેશો, કેશ હા આખી રાત જાગરણ કરશું ને ગરબી. ત્યારે મહારાજે કહ્યું, તમે ગરબી બોલો ને અમે તો પોઢવા જાશું, તમે તો પુરુષોત્તમ નારાયણ છો, તમને વિધિ નિયમ કાંઈ હોય નહીં, આપ સુખે આરામ કરો, અમારા માટે અમે ગરબી લેવું બસ, જો હવે થાય. પછી મહારાજ પોઢવા ગયા, અક્ષરવડીમાં જઈને મહારાજ પોઢી ગયા અને સાધુ દરબારમાં કીર્તન બોલવા માંડ્યા, ને પાછલી 1.5 રાત્રે ત્યાં સુધી કીર્તન બોલ્યા. અને ભગવાન સ્વામિનારાયણ એવે ટાણે અક્ષર ઓરડીમાં પોઢ્યા હતા તે જાગ્યા અને કહ્યું છે, કોણ કીર્તન બોલે છે અટાણે રાતના 1:30? સુખમુનિએ કહ્યું કે મહારાજ સંતો કીર્તન બોલે છે. અને મહારાજ સાંભળો સાંભળો દયાળુ પ્રભુ, આજ બધાને ઉપવાસ છે અને ગરબીયું બહુ લીધી, તે દાખલો બહુ પડશે હો મહારાજ. મહારાજ કે હા હો સ્વામી, એ વાત સાચી, ઉપવાસને વળી ફરીને ગાવું તે કઠણ. એમ કહીને વળી કહ્યું છે, અમારા સેવક કોઈ છે? ત્યાં સુખસ્વામીએ કહ્યું, રતનજીભાઈ બેઠા છે, બોલાવો એમને. આવ્યા રતનજીભાઈ, ભારે ભારે મોટા શહેરના હારા વસ્ત્રો હોય ને લાવો, ને સાધુ કીર્તન બોલે છે ત્યાં આપણે જવું છે. એટલે રતનજીભાઈ ને લાખો ભગત છાબુ ભરીને વસ્ત્ર લાવ્યા. ત્યારે મહારાજે ભારે રેંટો હતો તે માથે બાંધ્યો ને સુરવાળ પહેર્યો તથા ચારે ફરતી ઘૂઘરીઓ વાળો જામો પહેર્યો. આમ ક્રમ ઊંધો છે આમાં, હો હવળો ક્રમ કરીએ તો એવું છે, પહેલાં સુરવાળ પહેર્યો, પછી જામો પહેર્યો, પછી ભારે રેંટો બાંધ્યો, ને પછી એક રેંટો કેળે બાંધ્યો, ને એક રેંટો આડસોડે ખેસની જેમ નાખ્યો, અને પછી ઉપર ઘરાણા પહેર્યા. પછી મહારાજ ચાકડી ઉપર ચડી મોતીની હાથમાં લઈ છડી અને ચાલ્યા. તે ચાકડીના ચટ 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 અવાજ થાય અને દરબારમાં લીમડા હેઠે સાધુ ગરબી ગાતા હતા ત્યાં અક્ષર ઓરડીમાંથી પધાર્યા. આમ કોઈને ખબર નહીં હો, બધા એવા તાનમાં કીર્તન ને ગરબી ગાતા હતા. મહારાજ સીધા સાધુ ભેળા ગરબી લેવા માંડ્યા. ઘડીક થયું તો ખબર પડી કે મહારાજ આપણી ભેળા આવો શણગાર સજીને ગરબી લે છે. અને સાધુને હું આનંદ આવ્યો કે એની વાત જવા દો. ભૂખ દુઃખ ભૂલી ગયા, હિંમત આવી ગઈ અને ફરતા કીર્તન ગાય. પણ મહારાજે એમાં નવીન લીલા શરૂ કરી. શું નવીન લીલા શરૂ કરી? જ્યારે સાધુઓ તાળી પાડીને હેઠા નમે ત્યારે મહારાજ ઊભા થાય, ને જ્યારે સાધુઓ ઊભા થાય ત્યારે મહારાજ તાળી પાડે પાછા અને હેઠા નમે. બતાલું કરતા હતા, તો બધાની જેમ બધા કરે એમ નહીં, અને હેઠા નમે ને તાળી પાડે. આવી રીતે 5-7 વાર ફર્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ માફ કરજો, તમને ગરબી લેતા આવડતું નથી, બધું બતાલું કરો છો. ત્યારે મહારાજ કે શું વાત કરો છો, અમને ગરબી લેતા આવડતું નથી? સ્વામી તમને નથી આવડતું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એવું હોય જ નહીં, તમે ઊંધું કરો છો. મહારાજ કે શું ઊંધું કરીએ છીએ? મહારાજ જ્યારે અમે નમીએ છીએ ત્યારે તમે ઊભા થાઓ છો, ને અમે જ્યારે ઊભા થઈએ ત્યારે તમે નમો છો, તે કંઈ આવડ્યું કહેવાય? ત્યારે મહારાજ કે એ જ આવડ્યું કહેવાય, એ જ સાચું. ને એનો તોડ મુક્તાનંદ સ્વામી પાસે કરાવીએ. બોલાવો મુક્તાનંદ. મુક્તાનંદ સ્વામી કે હું મહારાજ કહો છો, આ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમને ગરબી લેતા આવડતું નથી, અમને ગરબી લેતા નથી આવડતું, સ્વામી તમે કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે તો ભગવાન છો, તમારા જેવું ગાતા કોઈને આવડે નહીં, તમારા જેવું નાચતા કોઈને આવડે નહીં, તમારા જેવો રાસ કોઈને આવડે નહીં, તમે તો તમે કહેવાઓ. પણ આ સાધુ જ્યારે હેઠા નમે ત્યારે તમે ઊભા થાઓ છો, અને જ્યારે સાધુ ઊભા થાય છે ત્યારે તમે નમો છો, એટલું જરાક છે. શું કીધું? ત્યારે મહારાજ કહે, નહીં નહીં સ્વામી, તમે અમારી લીલાને સમજ્યા નહીં. ઓલું નરસિંહ મહેતાનું પદ કોઈને આવડે છે? છેલ્લી કડી છેલ્લી કડી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ હા એ મને આવડે છે. બોલો સ્વામી બોલો. પછી મુક્તાનંદ સ્વામી બોલા, બેઠા બેઠા ગાય ત્યારે હું ઊભો ઊભો સાંભળું, બેઠા બેઠા ગાય ત્યારે હું ઊભો ઊભો સાંભળું, ઉભલા ને ગાય ત્યારે નાચું, કહે નરસૈયો તે પદ સાચું. મહારાજ કે બોલો, જ્યારે તમે બેઠા બેઠા ગાતા હતા ત્યારે હું ઊભો ઊભો સાંભળતો હતો? નરસિંહ મહેતો કહે છે ખોટું. અને જ્યારે ઊભા ઊભા તમે ગાતા હતા ત્યારે હું નાચતો હતો? ત્યારે મુનિ બાવા કે, રાઈટ રાઈટ મહારાજ, હાચું હાચું, હો પ્રભુ તમે કરો છો એ જ ખરું, આ તમે બોલ્યા એ હાચું. આ ભગવાન સ્વામિનારાયણની લીલા તો જુઓ. કેમ જે સંતો જ્યારે રાસ રમતા હતા ત્યારે અનેક હરિભક્તો વગેરે ચારેય કોરે દર્શન કરતા હતા. મહારાજને મનમાં એમ થયું, અમે રાતના 1:30-2 વાગે આવ્યા અને હવને અમારા દર્શન થાય તો સારું. એટલે બધા સંતો જ્યારે હેઠા નમે ત્યારે મહારાજ ઊભા થાય એટલે હવને દેખાય ને, ત્યારે આ વાત છે. એમની કળા અલૌકિક હોય. મુનિ બાવા કે, સાચું કીધું હો તમે મહારાજ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ તમે વચમાં ઢોલીઓ નાખીને બિરાજો ને તમે કહો ત્યાં સુધી અમે બધા ગરબી લઈએ, કીર્તન ગાઈએ અને તમને રાજી કરીએ. મહારાજ કે, ઠીક હાલો. પછી ઢોલીઓ લાવ્યા. સંતોના ગરબીના મંડળ વચ્ચે ઢોલીઓ મૂક્યો, માથે ગાડલું નાખીને મહારાજને બિરાજમાન કર્યા. એટલે કે છે, ફળિયા માહી રે સભા કરી બિરાજે પૂરણ શશી રે ઉડગણમાં જેમ સાજે. અને સાધુ મહારાજના દર્શન કરતા જાય અને ફરીને ગરબી ગાતા જાય, એમ ઘણી વાર સુધી ફર્યા અને ગરબી બોલ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ હે મહારાજ, સાધુએ આજ બહુ દાખલો કર્યો, બહુ ગરબી લીધી, બહુ મહેનત કરી. ત્યારે મહારાજ કે, હા હો સ્વામી, તમે આજ બહુ અમને રાજી કર્યા હો, તો હાલો હાલો આજ તો તમને બધાને રાજી થઈને ભેટીએ, કહેશ કામ થઈ ગયું. ત્યારે સાધુ બહુ રાજી થયા અને મહારાજ ભેટવા સારું ઊભા થયા અને કહ્યું, જો ભાઈ કોઈ 2 વાર ન ભેટી જાય, આ તો બધા ભેટન લીલાના ભૂખ્યા, બીજી વાર લાઈનમાં આવી જાય, નાના છોકરા પ્રસાદમાં ફરીવાર આવી જાય એમ. મહારાજ કે, બ્રહ્માનંદ સ્વામી તમે બંદોબસ્ત કરો, કોઈ 2 વાર મળવા આવે નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ ચિંતા કરો, માં અડા ઊભા છીએ, કોઈ 2 વાર આવશે નહીં, 2 વાર આવે એવા છે અને અમે ઓળખીએ છીએ. એક બીજાનો વારો આવે, દાલ વારે વારે આવેલો આવે. પછી બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પ્રથમ મળ્યા અને પછી આડા ઊભા રહ્યા, ને સાધુઓ એક કોરથી એક પછી એક આવીને મહારાજને ભેટવા લાગ્યા ને જબરજસ્ત ભેટન લીલા થઈ ગઈ. રાતે ભાઈ 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 બીજી કોર ચાલ્યા જાઓ, એક કોરથી આવીને ભેટે. એ રીતે બધાય સાધુ મહારાજને ભેટ્યા. ત્યાં 12 ઉપર 4 વાગ્યા જૂની ભાષા એટલે સવારના 4 વાગ્યા 4 AM થયું એટલે સર્વે સાધુ નાવા ગયા અને મહારાજ અક્ષર ઓડીમાં પોઢવા પધાર્યા ને હવારે ઉઠી નિત્ય વિધિ કરીને મહારાજ બેઠા. ત્યાં બ્રહ્માનંદ સ્વામી વગેરે સાધુ દર્શન કરવા આવ્યા. ત્યારે મહારાજ કહે, સ્વામી કેવી મજા આવી રાતે? બહુ મજા આવ્યો સ્વામી. આજ તો આખી રાત સાધુએ જાગરણ કર્યું, અમને બહુ મજા આવી ગયો મહારાજ કે, તમે આખી રાત જાગરણ કર્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ અમે આખી રાત જાગરણ કર્યું એનું ફળ પણ અમને એવું જ મળ્યું ને, તમે પધાર્યા ને ભેટ્યા, અમારું તો કામ થઈ ગયું. એની આગળ એક રાત હું હો રાત જાગીએ તોય પુરુષોત્તમને ભેટવા ન મળે મારા બાપ. તો આ જગતમાં માણા ધન માટે ને બીજા માટે ને ત્રીજા માટે ને રખડવામાં ને પોતાના ધંધા પાણીની બીજી ત્રીજી ઉપાધિમાં રાત્યોની રાત્યો જાગે છે, કોઈ દી કોઈ ભગવાન એને આવીને ભેટ્યો? બોલો, શું આપણે કોઈ દી કોઈ રાત આખી જાગવું પડ્યું નથી? એવી એવી મુશ્કેલી આવી જાય તો શું થાય, જાગવું પડે બાપા. પણ ભગવાનને રાજી કરવા, એની આજ્ઞા પાળવા, આપણે જ્યારે જાગીએ ત્યારે પરમાત્મા રાજી થાય. બોલો, આપણે બરોબર બધું કામ પતાવીને 11:30-11:12 હોવા જતા હોઈએ, ત્યાં સમાચાર આવે કે ભાઈ આપણા ભાણિયાને પણ આવતા જતા એક્સિડન્ટ થયું છે, માટે બહુ આપણે ત્યાં જવું પડશે, તરત ગાડી લઈને જવું પડે ને આખી રાત જાગવું પડે ને દવાખાને લઈ જવા પડે ને ઉપાધિનો પાર નહીં, તે જાગણ તો થયું પણ કાંઈ મહારાજ રાજી થાય? બોલો મારા ભાઈ, આપણે જન્મા ત્યાંથી અત્યાર સુધીમાં આખી આખી રાતના જાગરણ તો કેટલાય કરવા પડ્યા છે, કર્મને વશ, પરિસ્થિતિને વશ, બાપા કઈ, પણ એમાં ભગવાન રાજી ન થાય? એ તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે જ્યારે આપણે ભગવાનનું ભજન કરીને આખી રાત જાગરણ કરીએ ત્યારે મહારાજ બહુ રાજી થાય. ફળિયા માહિરે સભા કરી બિરાજે, પૂર્ણ શશીરે ઉડગણમાં જેમ સાજે, બ્રહ્મરસ વર્ષી રે તૃપ્ત કરે હરિજનને, પોઢે રાત્રે રે જમી શ્યામ શુદ્ધ અન્ન. ભાઈ 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 જો, તૃપ્ત કરે હરિજનને, એના ઉપર એક ચરિત્ર તમને કહું. એકવાર મહારાજ જેતલપુર પધાર્યા ત્યારે મહોલમાં સભા કરીને બિરાજમાન થયા. સૌ સંતો ભક્તો એ મહારાજની જેતલપુર મહોલમાં દેવ સરોવરને કિનારે પૂજા કરી, અને ત્યારે મહારાજે જે ઐશ્વર્ય વાપર્યું હતું તમે ધ્યાનથી સાંભળો. હું બેઠું ઘનશ્યામ લીલામૃત ઉત્તરાર્ધ તરંગ 61 વાંચું છું. વાલીડો કરે છે રૂડી વાત, બ્રહ્મ મોહલ તણી વિખ્યાત, સભા સર્વે ના પ્રોવાણા ચિત, સુણે એકાગ્રે ધરીને પ્રીત, થયા પ્રેમ વડે તદાકાર, નથી દેહ ની શુદ્ધ લગાર, દિલમાં ડોલે થઈ મગન, પ્રભુમાં એક લાગી લગન, કર્યું પ્રભુએ એક ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર, પોતે માયા સંકેલી તે વાર, સૌની દિવ્ય દ્રષ્ટિ કરી સાર. માયાપતિ પુરુષોત્તમ નારાયણે માયા હંકેલી લીધી, માયાને લીન કરી નાખી. જેવી માયા લીન થઈ એટલે બધા બ્રહ્માકાર થઈ ગયા. બ્રહ્માકાર આપણે નથી એનું કારણ કે માયાનું આવરણ છે, કોઈને કોઈ આવરણ ન રહ્યું, બધાને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. બાહ્ય દ્રષ્ટિ ભૂલાવી છે સોય, અંતરદૃષ્ટિ બનાવી જોય, કાયા માયા નવ દિશે કાયમ, અક્ષર રૂપ થયા સહુ ત્યાં. કાયા માયા કાંઈ દેખાય નહીં, બધા અક્ષર રૂપ થઈ ગયા. સૌ સંતો ભક્તો દેહ ભાવ ભૂલી ગયા છે, એકબીજાને બ્રહ્મરૂપે દેખાણા, અને મહેલ અક્ષર ધામ તુલ્ય દેખાણો, અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત એવું તેજ દેખાણું, ચારે બાજુ દિવ્ય 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 લાગવા લાગ્યું. જેતલપુર, દેવ સરોવર, મહેલ આદિ તમામ માયિક વસ્તુ દેખાતી બંધ થઈ ગઈ. ષડ ઉર્મિ તથા અષ્ટાવરણનું બંધન ગયું. સૌ અક્ષરધામમાં બેઠા હોય ને શું એવું અનુભવાવા લાગ્યું. કોટી કોટી રવિ શશી જેહ, તેજ ક્ષીણ પામી જાય તેહ, વર્ષે ચૈતન્ય તેજ અપાર, સર્વે જુએ છે ત્યાં નિરધાર, અમૃત ઝરણા ઝરે છે સોય, દિવ્ય ભાવે દેખે સહુ કોય, એવું અખંડ તેજ અપાર, તે ચિદ્ઘન તેજ મોજાર. આવા ચિદ્ઘન તેજની અંદર એના મધ્ય વિશે સિંહાસન, ચૈતન્ય દિવ્ય દિશે પાવન, એના ઉપર બિરાજા શ્યામ, દેખી દ્રષ્ટિઓ ઠરી તે ઠામ. કોટી કોટી મુક્તના સમાજ, વિટાઈ બેઠા છે સુખ સાજ, પ્રભુ સામું જોઈ રહ્યા સર્વ, એક ચિત્તે પ્રીતેથી અપૂર્વ, મહાપ્રભુની મૂર્તિ મોજાર, બીજા મુક્ત જોયા છે અપાર. મહારાજની મૂર્તિમાં બીજા અનેક મુક્તો દેખાણા, આશ્ચર્ય. મૂર્તિમાં મુક્તો દેખાણા કે જી, કેવી રીતે? સભા દર્પણે દેખાય જેમ, રહ્યા મૂર્તિમાં સહુ તેમ. દર્પણમાં સભા દેખાય એમ મૂર્તિ રૂપી દર્પણમાં બધા મુક્ત રહ્યા છે, એવું જેતલપુર દેવ સરોવરને કિનારે મહોલમાં હવને દેખાણું. વળી અક્ષરમાં ઠારો ઠાર કોટી કોટી મુક્ત જોયા સાર, સૌથી નિર્મળ મૂર્તિ એહ તેમાં દેખાય તે નહીં સંદેહ. લેખક એમ કહે છે કે અક્ષરધામમાં કોટી કોટી મુક્ત દેખાય છે તો મૂર્તિ તો સૌથી વધારે નિર્મળ છે, એમાં મુક્તો બધા દેખાય એમાં સંદેહ શું કહે છે, શંકા જ નથી. એવી રીતે બતાવ્યું છે ધામ મૂળ રૂપ સહિત તે ઠામ, શ્રીહરિની તો પળ થઈ એક કોટી કલ્પ વિત્યા છે વિશેક. આવું મહારાજે એક પળ જ બતાવ્યું હતું, પણ જોનારાને એમ થયું કે કરોડો કલ્પ આપણે આવો આનંદ માણ્યો, કરોડો કલ્પ. આ તો વળ્યા આનંદના ઓઘ, દેખો પ્રૌઢ પ્રતાપ અમોઘ. આવો સુખ આપ્યું છે એમને વાર, સાચું કહેજો એમને વાર છે, કઈ આપણી વારે વાર છે. જો આપણને થઈ જાય ખરેખરો પ્યાર તો વાલમજીને નથી કાંઈ વાર. માટે પ્રેમભાવ વધારો, અને પ્રેમભાવ વધારવા માટે મહિમા વધારો, મહિમા મહિમા મહિમા. આવું બધું સાંભળીને મહિમા વધારીએ કે આ હા 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 મહારાજ મહારાજ. પછી માયા મૂકી દીધી આપ, ગુપ્ત કર્યો છે નિજ પ્રતાપ. પછી બધાને માયા મૂકી દીધી, પોતાના પ્રતાપને લીન કરી દીધી. ત્યારે સર્વે હરિજન સંત ઉભા થયા કરી મન ખંત, કર્યા પ્રેમ વડે થી પ્રણામ, જાણ્યા પુરુષોત્તમ તે ઠામ. સંત હરિજને સર્વે જોયું, હરિના ચરિત્રમાં મન મોયું. દેખ્યું અપાર આશ્ચર્ય એહ, ત્યારે ટળ્યો છે સૌને સંદેહ. ભ્રમરસ વર્ષી રે તૃપ્ત કરે હરિજનને, પોઢે રાત્રે રે જમી શ્યામ શુદ્ધ અન્ને. સિદ્ધાનંદ સ્વામી એવું કહે છે, ક્યારેક પોઢે ઓરડા માહી, ક્યારેક ઓસરી માય, ક્યારેક પોઢે ફળિયા વચ્ચે ચંદની કરી છાંય, ક્યારેક રાતે પીએ દૂધને સાકર માહી ઘોળી. ક્યારેક રાતે હુતી વખતે મહારાજ દૂધમાં સાકર નાખીને દૂધ પીવે છે. ક્યારેક જમે માહી ભાતને હાથે પોતે ચોળી, જળ છંટકાવીને ચોકમાં ક્યારેક સુવે પ્રીતે, અતિ શીતળ જળને પીએ રસ રીતે, મધ્યરાત સુધી જનને દર્શન હરી દેવે. અડધી અડધી રાત સુધી મહારાજ પોતાના પ્રેમીને દર્શન દે, શીખ દઈ મુનિ સૌને પછી પોઢી રહેવે. રંગત ઢોલિયા ઉપરે પોતે સૂતા શોભે, સાંભળજો, રંગત ઢોલિયા ઉપરે પોતે સૂતા શોભે, મહામરમાળી મૂર્તિ સહુના મન લોભે, ભાઈ સૌના મન લોભે. પૌઢત હિમે કૃષ્ણ કૃપાલા, રખત ખુલા નિજ બદન વિશાલા, શ્રીહરિ કર યહ સહજ સ્વભાવું, નિરખત જન અતિ પરમ ઉછાવું. શ્રીજી મહારાજ જ્યારે પોઢતા હતા ત્યારે પોતાનું મુખારવિંદ મહારાજ ઉઘાડું રાખતા હતા, કારણ કે પોતાના અપાર પ્રેમી જનને દર્શનનું સુખ આવે, અપાર દર્શનનો તેઓ આનંદ પામે. એટલા માટે જ મહારાજ પોતાનું મુખારવિંદ ખુલ્લું રાખતા, એવો મહારાજનો સ્વભાવ હતો. પોઢે રાત્રે રે જમી શ્યામ શુદ્ધ અન્ને, બે આંગળીઓ રે તિલક કર્યાની પહેરે, ભાલ વચ્ચે રે ઊભી રાખી ફેરે. આ બે આંગળીઓ ભાલ વચ્ચે આંગળી ફેરવવાનું રહસ્ય શું ભાઈ? શ્રીહરિના ભાલમાં સ્વયંભૂ તિલકાકારે રેખાઓ છે. યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ કપાળમાં આજ્ઞાચક્ર આવેલું છે, તે યોગના સારરૂપ બિંદુ છે. આજ્ઞાચક્રમાં આંગળી ફેરવી શ્રીહરિ આપણી સુષુપ્ત ચેતનાને જાણે કે જાગૃત કરવાનું કામ કરે છે, કાં તો આપણને દિગ સૂચન કરે છે કે આમ કરો, તમારી સુષુપ્ત ચેતના જાગૃત થશે. કપાળમાં ધીરે ધીરે બે આંગળી ફેરવવાથી ટેન્શન ફ્રી થવાય છે. શું થાય? અલૌકિક આનંદ આવે, આપણને હળવાશ મળે, માથામાં વજન હોય, ભાર હોય ઉતરી જાય, મનમાં શાંતિ અનુભવાય અને સારી ઊંઘ તરત આવી જાય. એક કામ કરો, બધા આંખ ખમી જાઓ, બધા આંખ ખમી જાઓ, શાંતિ બેહો. પછી આ બે આંગળી અંગૂઠા પાસેની અને બીજા આંગળી લો, હલો ફેરવો ધીમે ધીમે કપાળે, આંખો બંધ રાખજો ધીમે ધીમે. હો કઈ હળવાશ અનુભવાય, શાંતિ અનુભવાય છે ભાઈ? જો આ રીતે અદભુત છે આ ક્રિયા, અદભુત છે. તરત શાંતિ થાય, બોલો, આમ મજા આવે એવી ફિલિંગ થાય. મને થઈ, તમને થઈ હોય તમે જાણો. સુતા સુતા રે, માળા માગી લઈને જમણે હાથે રે, નિત ફેરવે ચિત દઈને. ન હોય માળા કરવી છે ત્યારે પર્વ ગણે, આંગળાઈના વેઢા ગણીને માળા કરવાની એક રીત શાસ્ત્રોમાં આવે છે, એ આવડવું પડે. જ્યારે મહારાજ પાસે માળા ન હોય ત્યારે વેઢા ગણતા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પણ સ્મરણ વગેરે તો મહારાજને રહેવાતું જ નહીં, આપણને શીખવાડવા માટે. ન હોય માળા કરવી છે ત્યારે ગણે પર્વ પ્રમાણ, ભજન કરે પોતા તણું પોતે પ્રસિદ્ધ શ્યામ સુજાન. કોનું ભજન કરે? પોતે પોતાનું ભજન કરે. સૂતા પહેલા સમરો રામ, એ સૂતા પહેલા સમરો રામ, સપનામાં સાંભળશે રામ. સૂતા પહેલા સમરો રામ ગાવું છે. સુતા પહેલા સમરો રામ, સપનામાં સાંભળશે રામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. એમ સુતા પહેલા સમરો રામ, સપનામાં સાંભળશે રામ. સુતા પહેલા સમરો રામ, સપનામાં સાંભળશે રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન બરાબર. સુતા પહેલા હું સમરવાનું, ભગવાનને સંભાળીને પછી હોવાનું. તો સપનામાં આવે ભગવાન એમ કે છે. માળાની વાત ચાલે છે. એકવાર મહારાજે સભામાં સૌ સંતને પૂછ્યું કે તમે કેટલી માળા ફેરવો છો? તો કેટલાક સંત કે મહારાજ હું 500 માળા ફેરવું છું. હ, કેટલાક સાધુ કે મહારાજ હું રોજ 1000 ફેરવું છું. મહારાજ કે કેવી રીતે ફેરવો છો? કેટલાકે કહ્યું મહારાજ માળા ફેરવવા માટે 2 રખા રાખ્યા છે, એમ ગણી લઈને ફેરવી લઈ. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે સ્વામી તમો કેટલી માળા ફેરવો છો? મહારાજ માત્ર 50 માળા ફેરવું છું. મહારાજ કે આવા મોટા તમે વડીલ થઈને 50 જ ફેરવો છો? આમ જો આમાં કેટલાય 500 વાળા ને 1000 વાળાય છે, 50 જ કેવી રીતે ફેરવો છો? મહારાજ તમારા એક એક અંગને ધારીને માળા ફેરવું છું. તે અંગ ધારીને માળા ફેરવતો હોઉં, માળા સ્ટાર્ટ કરું, માળા પૂરી થાય ત્યાં સુધીમાં વચ્ચે જો કોઈ તમારી મૂર્તિ ભૂલાઈને બીજું કાંઈક સાંભળી આવે, સંકલ્પ થઈ જાય, તો તે માળા ખોટી ગણું છું. એ માળા ગણતો જ નથી. માળા શરૂ કરું, માળા પૂરી થાય ત્યાં સુધી કશું જ સાંભળવું ન જોઈએ તમારા સિવાય, તો મારી માળા સાચી. એવી 50 માળા ફેરવું છું. બહુ મારાથી મહારાજ જાજી નથી થતી. ત્યારે મહારાજ કહે સાંભળ્યો એટલે તમે બધાએ સાંભળ્યું, આ મુક્તાનંદ સ્વામીની માળાની આગળ તમારી 1000 માળાએ કાંઈ નહીં. બોલો, પછી સૌ સંત સમજી ગયા. પછી મહારાજના અંગ ધારીને માળા ફેરવવા માંડ્યા બધાઓ. તે ઉપર મુક્તાનંદ સ્વામીએ કીર્તન કર્યા છે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, ભજો ભાવ શું અખંડ જપ માળા રે, આમાં મુક્તાનંદ સ્વામીની 50 માળાનું 50 અંગનું વર્ણન કરીને સ્વામીએ બતાવ્યું છે. આ પદની આપણે એકવાર ખૂબ સરસ કથા કરી હતી. 50એ 50 અંગ ગણાવ્યા હતા. એક એક અંગ ધારીને સ્વામી એક એક માળા કરતા હતા. 50 પણ આને બીજાની 1000 માળાએ પૂગે નહીં ભાઈ. માળા કરીએ તો આવી કરીએ એવું મહારાજ ઈચ્છે છે. આપણે જરા એકાગ્ર થઈને ભજન કરવાની ટેવ પાડીએ તો સારું. આખો દિવસ ડાફાસિયા માર્યા કરીએ અને પળ બે પળ પણ શાંતિથી એકાગ્ર થઈને ભગવાનની માળા, માનસી, સ્મરણ, ચિંતન કાંઈ કરીએ નહીં અને આમનામ જિંદગી આખી જીવીને પૂરી કરી નાખશું, ભલા બહુ મોટી ખોટ જશે. હો શું કીધું? બહુ મોટી ખોટ જશે. સુતા સુતા રે માળા માગી લઈને જમણે હાથે રે, નિત ફેરવે ચિત દઈને. હવે એક વાત ધ્યાનમાં લ્યો, આ પંક્તિમાં બે શબ્દ છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. એક નિત્ય અને બીજો ચિત્ત દઈને. નિત ફેરવે, ચિત્ત દઈને ફેરવે. આ સમજવા જેવી વાત છે. ઘણા માણસ માળા ફેરવે પણ રોજ ન ફેરવે. એક દી ફેરવે, બે દી ન ફેરવે, બે ત્રણ દી ફેરવે, પાછો એક દી ન ફેરવે, એટલે નિત્ય ન રહ્યું. ખ્યાલ આવ્યો? ઘણા માણસ નિત્ય માળા ફેરવે પણ ચિત્ત દઈને ન ફેરવે, વ્યગ્ર ચિત્તે ફેરવે. નિત્ય ફેરવવી જોઈએ અને ચિત્ત દઈને ફેરવવી જોઈએ તો કામ થાય આપણું. આ સમજવું જોઈએ. જે વસ્તુ જે રીતે કરાતી હોય તે રીતે વિધિ પુરસ્સર જો કરીએ તો તે સિદ્ધ થાય અને ફળ મળે. વિધિ વગરનું મન ફાવે એમ આપણે કર્યા કરીએ તો હો વર માળા ફેરવીએ, હો હો ફેરવીએ, બહે ફેરવીએ, કાંઈ મળે નહીં. હો પાણીમાં જાય બધે. વાલા ભક્તો ધ્યાન દો, નિત્ય ફેરવવાની. નિત્ય એટલે નિત્ય. હા, અતિ અગત્યનો શબ્દ. કોઈ પણ સાધનાનો એક નિયમ છે કે તે રોજ રોજ થવી જ જોઈએ. નિયમ રોજ થવો જ જોઈએ, સતત થવી જોઈએ. આપણે જુઓ, રોજ ટાઈમસર ખાઈ લઈએ છીએ કે નહીં? બે દિવસ ખાવાનું બંધ રાખીને ત્રીજે દી બે દિવસનું હારે ખાઈ લઈએ છીએ, એમ કરાય? ના ના, રોજે રોજ ખાઈએ છીએ એમ રોજે રોજ નિયમ થવો જ જોઈએ. પછી ક્યારેક રહી જાય તો બરાબર છે. ઘણા માણસ એમ માને કે આપણે એક હારે નિયમ પૂરું કરી નાખો ને પછી કહી દઈએ સંભાળવું નહીં. હા, કે મેં ચાતુર્માસમાં નિયમ લીધું છે રોજ એક માળા ફેરવી. હવે એવો કરો ને, એક દી ફેરવી નાખો ને 120, પછી રોજ શું સંભાળીને ફેરવવાની? એમ કાંઈ ફળ મળે નહીં. રોજ એક ફેરવો તો જ ફળ થાય. રોજ 5 તો 5, પણ નિત્ય ફેરવવાની વાત છે. આ નિત્ય ઉપર વજન છે. સતત રોજ થવી જોઈએ તો જ તે સિદ્ધ થાય છે. અને એમ કહેવાય છે કે સાધનામાં સાતત્ય જોઈએ, સાધના સતત હોવી જોઈએ. બે દિવસ નિયમ કરીએ અને પાછા 2-4 દિવસ ના કરીએ, આવી રીતે કરવાથી તત્કાળ કાર્ય સિદ્ધ થતું નથી. અને સિદ્ધ થાય તો અડધું ફળધું પોણું થાય, પૂરેપૂરું સિદ્ધ થાય નહીં ભાઈ. હવે ચિત્ત, જીવનમાં કાંઈ પણ કરીએ તે ચિત્ત દઈને કરીએ. સાંભળજો, મન પરોવીને કરવું, અર્થાત એકાગ્ર થઈને કરવું. કાંઈ પણ હો, માળા ફેરવવાની જ એક વાત નહીં, કથા કરીએ તો એકાગ્ર થઈ તન્મય થઈને કરીએ. કથા સાંભળીએ તો આમ આમ હું આવ્યું ને હું જાય એમ આમ તન્મય થઈને સાંભળીએ. આ બહુ જરૂરી છે. વ્યગ્ર ચિતે કામ કરવું નુકસાનકારક છે સાહેબ. વ્યગ્ર ચિતે ન કથા કરાય, વ્યગ્ર ચિતે ન કીર્તન ભજન થાય, વ્યગ્ર ચિતે ન કથા શ્રવણ થાય, વ્યગ્ર ચિતે ન પૂજા થાય, ન માનસી થાય, ન ધ્યાન થાય. અરે વ્યગ્ર ચિતે ધંધોય ન થાય. આ તમને કીધું, વ્યગ્ર ચિતે કરવાથી કોઈ ફાયદો થાય નહીં, ઉલટું નુકસાન થાય. વ્યગ્ર ચિતે તમે ભોજન કરો ને તોય નુકસાન થાય. ડોંગરેજી મહારાજ એવું કહેતા, જીવ ભોગ ભોગવે છે ત્યારે એકાગ્ર ચિત્તે ભોગવે છે, પણ માળો ભજન કરે છે ત્યારે વ્યગ્ર ચિત્તે કરે છે. બોલો, ડોંગરેજી મહારાજ એવું કહેતા, જીવ વિષય એકાગ્ર ચિત્તે ભોગવે અને ભજન વ્યગ્ર ચિત્તે કરે. તેથી ભગવાનનું સુખ આવતું નથી, અને વ્યગ્ર ચિત્તે વિષય ભોગવાને તો વિષયનું સુખ નો આવે. તો વ્યગ્ર ચિત્તે ભગવાનનું સુખ ક્યાંથી આવે? એકાગ્ર ચિત્તે ભગવાનનું સ્મરણ ભજન માળા કીર્તન માનસી કરવાથી જ ભગવાનનું સુખ મળે છે. માટે નવધા ભક્તિ કરવાની કહી છે, તે એકાગ્ર ચિત્તે કરવાની ટેવ આપણે પાડવી જ પડે, પાડવી જ પડે, પાડવી જ પડે. અને આમય આ દુનિયામાં મોટે ભાગે માણસો કરવા ખાતર જ કામ કરતા હોય છો. કામ દિલ લગાવીને કરનારા બહુ ઓછા. કેટલાક પરિસ્થિતિ વસાત કામ કરે, કેટલાક નિયમ વસાત કામ કરે, પ્રથા હોય ને એટલે. કેટલાક કોઈના દબાણથી કામ કરે, કાં કેટલાક માનમાં કોકને દેખાડી દેવા સારું કામ કરે. ભજન કે વ્યવહારનું આવી માણસમાં એક કુટેવ હોય છે. માટે પોતે જે કામ કરતા હોઈએ તેની સાથે આપણે રસ તરબતર થઈ જવું જોઈએ. અને જો પોતાના ધંધા સાથે, કાર્ય સાથે, ક્રિયા સાથે, કામકાજ સાથે આપણે તન્મય ના થઈ જઈએ તો એ કામ કરવાનું સુખ આવે નહીં અને થાક બહુ લાગે. માટે રસ તરબતર થઈને કામ કરવાની ટેવ પાડો. અને રસ બતર થઈને કામ ના કરતા હોય તો કામમાં ઢહળા કરતા હોય ને એવું લાગે, એક વજન ઢહળતા હોય ને એવું લાગે. તેથી કામની ગુણવત્તા બહુ ઓછી મળે છે. જે કરવું હોય ને જેવું જોઈએ એવું થાય નહીં, અને કામ પૂરું કરવામાં 2-3-4 ગણો સમય વધુ લાગી જાય છે. એકાગ્ર થઈને કામ નહીં કરતા ને એટલે. અને કામ કરનારાને પણ શાંતિ મળતી નથી, આનંદ ઉત્સાહ થતો નથી. માટે ચિત્ત દઈને કામ કરવાની ટેવ પાડવી જોઈએ, ભલે તમારો ધંધો હોય તો પણ. અને જે ધંધો કરતા હોઈએ, ભગવાને આપણને જે સેવા, જે કામ આપ્યું હોય એને લવ કરતા શીખો. જે કામ આપણે હવે કરવાનું છે, જે ધંધો ભગવાને આપ્યો છે, એનો જ અભાવ રાખીને આપણે આખો દીએ કામ કરીએ, થાકી જાય ભાઈ, થાકી જાય. નાનું કામ તો નાનું, મોટું હોય તો મોટું, બહુ મહાન ગણાતું હોય તોય ભલે, ને સામાન્ય ગણાતું હોય તોય ભલે. જો ભાઈ, આ બેન્જો વગાડે, પહેલાં કીબોર્ડ વગાડે, પહેલાં વાયોલિન વગાડે, પહેલાં ફ્લ્યુટ વગાડે, પોતપોતે પોતાનું વાદ્ય બહુ પ્રેમથી વગાડે, તો મંજીરાવાળાએ પણ ખૂબ પ્રેમથી પોતાના મંજીરા વગાડવા જોઈએ. પછી એમ મને હારું મારે મંજીરા વગાડવાના, હું હવે મને બેન્જો આવડ્યો ને વાયોલિન આવડ્યો ને પછી મંજીરા ભાગમાં એટલે આરા એમ વગાડી તો થાકી જાય છે. હવે તને ભગવાને મંજીરાની કળામાં પારંગત કર્યો છે, તું મંજીરા વગાડવા માટે જન્મો છો, માટે પ્રેમથી વગાડ, બરાબર વગાડ. આપણે કાંઈક ડ્રામા ભજવવાનું હોય, કોઈ ફિલ્મ ઉતારવાનું હોય, એમાં જેને જેની જેવી પાત્રતા હોય તેને તેવું પાત્ર આપવામાં આવે. કોઈને કિંગનું પાત્ર આપવામાં આવે તો કોઈને નોકરનું. તો કિંગ પોતે બહુ પ્રેમથી, અસલ પોતે કિંગ હોય એ રીતે હાવભાવ બોલી કરીને પરફેક્ટ જ્યારે એ પરફોર્મ કરે, ત્યારે નોકરે પણ પોતે જાણે જન્મો જન્મનો નોકર હોય એ રીતે પરફેક્ટ પોતે બધો દેખાવ કરવો પડે. પછી એમ માન્યા કરે, ખરા નોકરના પાત્રમાં હું લેવાનું, જીએજુર જ કરવાનું. એટલે હરખું ધ્યાન દઈને નોકરના પાત્રમાં પોતે રસ્તર બતર થાય જ નહીં તો એને બહુ મોટું નુકસાન શું જાય ખબર છે? એને કોઈ પ્રોડ્યુસર ક્યારેય કિંગનું પાત્ર આપે જ નહીં. એકવાર નોકરનું પાત્ર કોઈ આપણને ડ્રામામાં આપ્યું ને એને આબેહૂબ નોકર હોઈએ એ રીતે ભજવી બજાવીએ ને, તો પેલા ફિલ્મ નિર્માતાને એમ થાય કે મારો બેટો ખરો અભિનેતા છે, હો આ ફેર આને કિંગનું પાત્ર આપી દો. કે છે જોયું તમે ફાયદો થયો કે ન થયો? માટે આપણે આપણા કામમાં હંમેશા પ્રેમ રાખવો, ભગવાનની સેવા માનીને કરવું, કરવું જ છે, પછી ઢહડા કરીને શું કામ છે? ભાઈ હવે વાસણ રોજ નીકળે ઉટકવાના જ હોય, પછી ઠામડા પસાડી પસાડીને ગોબા પાડીને ઉટકવાની શું જરૂર? યાર પ્રેમથી ઉટકો ને, રોજ લુગડા ધોવાના જ હોય, પછી હેથકનું બ્રાશ ગઈને ફાડી નાખો, એનો શું અરજ? પ્રેમથી ધોવો. આપણે આપણા કામમાં પ્રેમથી જોડાવાની ટેવ પાડીશું તો ભજન રૂપી કામમાં પણ પ્રેમથી જોડાવાની ટેવ પડશે સાહેબ. હા હા, તમને કીધું. વાલા ભક્તો એકાગ્ર થયા બન્યા, કામ સાથે પ્રેમ કર્યા વિના કામ કરવાનો કોઈ દી આનંદ અને ઉત્સાહ આવતો નથી. માટે ચિત્ત દઈને કામ કરવાની ટેવ પાડવી જોઈએ. એમાંય આધ્યાત્મ જગતમાં, આ ભજન ભક્તિની દુનિયામાં, આત્મા કે પરમાત્મા સાથે ચિત્તના જોડાણ વિના, એકાગ્રતા કર્યા વિના કરાયેલા જપ, પ્રદક્ષિણા, પૂજા, માનસી, ધ્યાન વગેરે કાંઈ પણ ફળ આપતા નથી. ખાલી ખોટાનો સમય બગડે અને કર્યું કહેવાય ને બધા એમ કે વાહ, એને તો અડધો કલાક ધ્યાન કર્યું, માલકર હું કર્યું ભગવાન જાણે, ભર્યા સંકલ્પ કર્યા હોય આપણને એમ લાગે ઓહો એણે કેટલી લાંબી માનસી કરી ને, આ તો તરત 5 મિનિટમાં ઉઠી ગયો. પણ એણે 5 મિનિટમાં જેવી હારી કરી હોય ને એવું ઓલો 15 મિનિટ બેઠો હોય ને એને ન કર્યું, અડધું તો ઊંઘી ગયો હોય. આપણને એમ થાય કે એને બહુ હારી કરી, અને 15 મિનિટ હારી કરી હોય તો વંદન કરીએ પાછું, એવું માનવું નહીં કે ઊંઘી જ ગયો હોય. પાછું આ પાછું ચોખવટ કરવી પડે, નહીં તો જેટલી લાંબી માનસી કરનારા ઉપર બધા એમ કે ઊંઘે, ઉતાવળીએ કરી હારી કરી, ઉતાવળે કરી હોય એને ખબર જ ન હોય હું જમાડ્યું ને ક્યાં હોવાડ્યા, એને રહોડું જ ધ્યાનમાં હોય ચકાચક. ભૂખ્યો થયો હોય ને ભગવાન કે ખાઈ લો, ખાવું હોય મને ભૂખ લાગી. વાલા ભક્તો જે કરીએ એમાં તન્મય થઈ જઈએ, ખોવાઈ જઈએ, સમયનું ભાન ન રહેવું જોઈએ, ત્યારે એ કાર્ય સિદ્ધ થાય. આઈ બાત દિમાગ મેં? હવે તમે સમજી ગયા, ચિત્તના જોડાણ વિના કરાયેલા સાધન માત્ર કાંઈ ફળ આપતા નથી, માત્ર સમય અને શક્તિ વેડફાય છે અને કર્યાનું અભિમાન પોષાય છે. પાછું કહેવાય એટલી માળા ફેરવી, એકેય માળા ભગવાનને પૂગે એવી હોય નહીં. અને પાછી વાતું કરીએ નતા વાલા કહેતા 1000 માળા ફેરવું એવું. હા, દ્વિશતાબ્દી મોરે અમે નરસંડા ભણતા હતા, એમાં એક પાર્ષદ આવે એમ હતા, 2 હાથમાં માળા લઈને ફેરવે. તે મેં વળી પૂછ્યું 2 હાથમાં માળા હું? મને કહે દ્વિશતાબ્દી મહોત્સવ છે એટલે 2 માળા ધારણ કરી છે, હવે આની માળાનું ફળ હું મળે? મને કહે આવ ગાંડો આવ. માટે વાલા ભક્તો આપણા સાધનથી આપણને શ્રીહરિની પ્રસન્નતા તો મળે નહીં, મહારાજની મૂર્તિમાં એકાગ્રતા રૂપી ફળ મળે એટલે મહારાજની મૂર્તિનું સુખ કે આનંદ મળે નહીં, અને આપણે આટલું બધું કર્યું છે એવું લોકો તરફથી માન સન્માન બહુ મળે, ત્યારે મન કહો નુકસાન કે ફાયદો થયો? બોલો ને, નુકસાન જ થયું, નર્યું નુકસાન થયું મેરે ભાઈ. માટે શ્રીહરિજી મહારાજ આપણા ઉપર રાજી થાય એમ ભક્તિ કરવી, એટલે કે શ્રીહરિજી આપણને શીખવાડવા સારું, ચિત્ત દઈને નિત્ય નિત્ય હો અર્થાત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓ રાખીને માળા ફેરવતા હતા. સુતા સુતા રે માળા માગી લઈને જમણે હાથે રે, નિત ફેરવે ચિત્ત દઈને ભૂલ ન પડે રે, કેદી એવો નિયમ ધર્મ કુંવરની રે, સહજ પ્રકૃતિ એમ કોઈ દી ભૂલ ન પડે. નિયમ થવાનું હોય એટલે ટાણે ટાણે થઈ જ જાય, એમાં ભૂલ પડે જ નહીં. સમજા? એવું શિડ્યુલ ગોઠવી દીધું હોય કે ટાઈમ ટાઈમ માનસી થઈ જાય, પૂજા થઈ જાય, સ્નાન થઈ જાય, બધું થઈ જ જાય. આપણે પણ એવું બધું ગોઠવી દેવાનું, એને રોજના શિડ્યુલ સાથે વણી લઈએ ને તો કોઈ દી ભૂલાય જ નહીં, ભૂલ ના પડે રે. વાહ, એટલે કે નિયમ ભૂલી જાય જ નહીં. હવે વાલા ભક્તો આપણે આ બધી વાત કાલ લેહું, તમે શું કહો છો? આજ તો આચાર્ય મહારાજ આવ્યા હતા અને બહુ લોકોએ ગુરુ મંત્ર લીધા, લગભગ 800 ઉપરાંત હરિભક્તોએ. પણ પછી પૂછે કે શું કીધું એ કાંઈ ખબર નથી, એવું કહે ને કે શું કીધું કાંઈ ખબર નથી. એ તો એવું જ હોય, પછી શાસ્ત્રમાંથી ને સંતો પાસેથી આપણે જાણી શીખી લેવું જોઈએ. તો તમને ખ્યાલ આવ્યો શું મંત્ર કીધો એ કહી દઉં. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, બોલો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ,
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ.
એનો અર્થ એવો થાય, હે શ્રી કૃષ્ણ, તમે જ મારી ગતિ છો. ગતિ, પ્રગતિ, ઉન્નતિ, આધાર, સફળતા, પ્રાપ્તિ, બધા ગતિ શબ્દના અર્થ બોલી ગયો. તમે જ મારી ઉન્નતિ, પ્રગતિ, સફળતા, આધાર, પ્રાપ્તિ છો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ. હવે આમણે બતાવ્યો ખરો, પણ આવી રીતનો અર્થ જો બતાવ્યો, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. 8 અક્ષર હોય, કેટલા? ડભાણવાળા સ્વામી જગત પ્રકાશદાસજીને આજે યાદ કરો, એમણે બહુ કથાઓ કરી, જીવનભર કથાઓ કરી, અને આ સંપ્રદાયનું ખૂબ પોષણ કર્યું. એકવાર સ્વામીને તાલીઓ વગાડીને વધાવો. જગત પ્રકાશ સ્વામીની કથા પહેલી વહેલી પૂર્વાશ્રમમાં થયેલી, તેથી હું ચોથું ભણતો અને મેં પણ એમની કથા ચડ્ડી પહેરીને સાંભળેલી ભાઈ. હા, મંદિરના એક ખૂણામાં એમની કથા હતી, તાજું તાજું ભણીને આવ્યા હતા. અને પછી આરતીનો ચડાવો થતો, એમાં આરતીના ચડાવવામાં બોલ બોલેલા પૂર્વાશ્રમના. અને પછી મને બોલાવ્યો, હારે હારે જવું પડે, તો નાનો તે બીક લાગે આમ ધ્રુજું, આરતી પકડીને મજા બહુ આવી હતી. અને એ વખતે એમની કથાથી મને બહુ આનંદ થયો હતો, બહુ જ આનંદ થયો. ઘણીક એમની કથાથી મને ભગવાનમાં બહુ સુખ આવ્યું હતું. અને જ્યારે એમણે 150 વર્ષનો ગઢડામાં પાટોત્સવ થયો, અને ત્યારે જે કથા કરી હતી ને મેં સાંભળી હતી, મને બહુ મજા આવી હતી. તો મારી જેવા અનેક ભાઈઓ ભાઈઓને જગત પ્રકાશ સ્વામીની કથાથી સંપ્રદાયનું સુખ, કથાનું સુખ પોષણ થયું હોય કે ન થયું હોય. અને જગત પ્રકાશ સ્વામી ગોપીનાથજી મહારાજની સામે જોઈ અને ત્યાં ધામમાં ગયા. વાલા ભક્તો, એ જગત પ્રકાશ સ્વામી એક ધૂન બોલાવતા હતા. એ ધૂન મને બહુ ગમતી હતી, હું બહુ બોલતો હતો. તમે કહેતા હો તો હું બોલાવું. એ એવું કહેતા હતા કે હે ભક્તો, હે સંતો, જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, તમારું હૃદય મૂંઝાય, ટેન્શન તમને ઘેરી વળે, ત્યારે તમે ભગવાન ના મંત્રનો જપ કરજો.
જબ ગભરાય મન અનમોલ, જબ ગભરાય મન અનમોલ, જબ ગભરાય મન અનમોલ, જબ ગભરાય મન અનમોલ. હે તબ માનવ તું મુખ સે બોલ, ત્વમ ગતિર મમ. તબ માનવ તું મુખ સે બોલ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. હો તબ માનવ તું મુખ સે બોલ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ.
થઈ ગયો.
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ.
તો આજે આચાર્ય મહારાજે તમને કાનમાં આ મંત્ર આપ્યો, આ મંત્રને જપજો, થાય તો એકાદી માળા સવારે ફેરવવી.
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ.
અમારા સાધુ સંતોનો મંત્ર જુદો આવે છે, તમારો ભક્તનો મંત્ર જુદો આવે છે. અમારો થોડો ભારે છે, તમારી ઉપર મહારાજની થોડી વધારે દયા છે નાના જાણીને, એટલે તમને થોડો ગળો આપ્યો.
શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ.
તો વાલા ભક્તો, આજની કથાને અહીંયા પૂરી કરીએ છીએ. હવે ચેષ્ટાની બે ત્રણ કડીઓ રહી છે, આપણે કાલે આરામથી એનું ગાન કરી લઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.